આજે આપણે ગરડા પ્રથમ પ્રકરણનું 52મું વચનામૃત પઠન કર્યું. આ વચનામૃત ઘણું એટલે ઘણું અઘરું છે, પરંતુ મુમુક્ષુને ઉપયોગી બહુ છે. શું કહ્યું? મુમુક્ષુને ઉપયોગી બહુ છે, ગમે તે સંપ્રદાયનો હોય, પણ જો મુમુક્ષુ હોય તો આ વચનામૃત એમને બહુ જ ઉપયોગી છે. એટલે સમજવું બહુ જરૂરી છે. આમાં તો બહુ જ શાસ્ત્ર ચર્ચાઓ પણ થઈ શકે, છતાંય આપણે ભૂલા ન પડીએ અને જેટલું મુમુક્ષુને ઉપયોગી હોય એટલું અવશ્યપણે વિચારી લેવું જોઈએ. આમાં જ્ઞાન નિરૂપણ છે. જ્ઞાન એટલે વિદ્યા. વિદ્યા બે પ્રકારની છે, ભોગ વિદ્યા, મોક્ષ વિદ્યા, જેને ઉપનિષદમાં પરા અને અપરા વિદ્યા કહે છે. ભોગ વિદ્યા એ છે કે જે ભોગને અપાવે તે ભોગ વિદ્યા. જીવન મળ્યું છે તો ખાવા જોઈએ, પહેરવા જોઈએ, રહેવા જોઈએ, સંપત્તિ જોઈએ, તો એના માટે ઉદ્યમ પણ જોઈએ. પછી ગમે તે વ્યવસાય કરો, તમે દરજી થાઓ, સુથાર થાઓ, ડોક્ટર થાઓ, એન્જિનિયર થાઓ, ખેડૂત થાઓ, પરંતુ એ બધું કરવા માટે કંઈક શીખવું તો પડે જ. પછી એ પરંપરાથી શીખો કે પછી દેશ વિદેશ જઈને તમે MBA થાઓ કે CA થાઓ, જે થવું હોય તે થાઓ, એની જે શાળા કોલેજો યુનિવર્સિટીઝ છે એમાં તમે જે વિદ્યા સંપાદન કરો એ ભોગ વિદ્યા છે. મોક્ષ વિદ્યા તેનાથી અલગ છે. મોક્ષ વિદ્યા એ છે કે જે મુકાવે તેને મોક્ષ વિદ્યા કહેવાય. શાનાથી મુકાવે? દુઃખથી મુકાવે, તાપ, પાપ, સંતાપ, આધિ, વ્યાધિ, ઉપાધિ, જન્મ, મરણ, ગર્ભવાસ, લખચોરાશી, આ બધા જે પરિતાપ છે એનાથી જે મુકાવે તે મોક્ષ વિદ્યા છે. આ વિદ્યા જો એકવાર શીખી લઈએ તો જીવતા પણ પરમ શાંતિ અને મર્યા પછી પણ પરમ શાંતિ. પરંતુ આ જે મોક્ષ વિદ્યા છે એમાં દિલચસ્પી બહુ ઓછી હોય છે. જેટલી ભોગ વિદ્યામાં લગ્નની છે એવી મોક્ષ વિદ્યામાં લગ્ની હોતી નથી. સ્વામી વિવેકાનંદજી પાસે એક યુવક આવ્યો અને એમણે કહ્યું કે હું એકાદ બે વર્ષથી સાધના કરું છું, પરંતુ હજી મને કંઈ એમાં બહુ ફાયદો થતો નથી. આટલો આટલો સમય જતો રહ્યો ને છતાંય કંઈ મળે નહીં. વિવેકાનંદજીએ સરસ કહ્યું, ભાઈ તમે શું કરો છો? કહ્યું કે હું નોકરી કરું છું, ગ્રેજ્યુએટ થયેલો છું. બહુ સરસ. કેટલો પગાર મળે? કે ઘર ચાલે, બહુ તો કંઈ મળે નહીં પણ વ્યવહાર ચાલી જાય છે. વિવેકાનંદજી કહે કે ભાઈ જે બે પૈસા અપાવે એવી નોકરી માટે તું ગ્રેજ્યુએટ થયો, એના માટે 14 વર્ષ સુધી તું ભણ્યો ત્યારે માંડ બે પૈસા મળે છે, તો ભગવાન એટલો હલકો છે કે જે તને એક બે વર્ષમાં બધું આપી દે અને એક બે વર્ષમાં તું મેળવી શકે? એ તો ક્ષણમાં આપી શકે પણ તું મેળવી શકે? અને વાત એ સાચી છે, માણસ રોટલા માટે જીવનના 20-20 વર્ષ ભણે છે. જુઓ, વિચારીએ તો ચક્કર ચડી જાય. 20-25 વર્ષના યુવાનને પૂછો શું કરો છો, ભણીએ છીએ. જીવનનો કેટલો મોટો ભાગ રોટલો કમાવા માટે અને કેવી રીતે રાત દિવસ એક કરીને ભણે છે. એવી મોક્ષ વિદ્યા માટે કોઈને તડપ હોય સત્સંગમાં આવીએ કથા સાંભળીએ એ બધી મોક્ષ વિદ્યાની પાઠશાળાઓ છે. પણ એમાં અવાય તો અવાય, સમય મળે તો અવાય. તો મહાભારતમાં શાંતિ પર્વ છે, એ શાંતિ પર્વ અંતર્ગત મોક્ષ ધર્મ પર્વ છે. એમાં મોક્ષ વિદ્યા બતાવી છે. તો સંવત 1876 ના મહાવદી ત્રીજને દિવસ એટલે કે ઈસવીસન 1820 તારીખ 2 ફેબ્રુઆરી અને બુધવારે દાદા ખાચરના દરબારમાં ગઢડા મુકામે ભગવાન સ્વામિનારાયણ એટલે કે શ્રીજી મહારાજ એ મોક્ષધર્મ પર્વની કથા કરાવતા હતા. નિત્યાનંદ સ્વામી એ કથા વાંચતા હતા અને મુક્તાનંદ સ્વામી વગેરે સંતોનો ભક્તો એ કથા સાંભળવા બેઠા હતા. એ વખતે શ્રીજી મહારાજે જે મોક્ષ સંબંધી વાતો કરી એ સમજાવતું આ વચનામર ગઢડા પ્રથમનું 52મું છે. મોક્ષધર્મ પર્વ જેને મોક્ષ શાસ્ત્ર પણ કહે છે. શ્રીજી મહારાજને બહુ પ્રિય હતું, ઘણીવાર એમની કથા વંચાવતા સાંભળતા. એમાં જીવનો મોક્ષ કઈ રીતે થાય એની સરસ વાતો છે, વાંચવા જેવું છે. એમાં કહ્યું છે કે 4 શાસ્ત્રો બહુ મહત્વના છે. સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, પંચરાત્રશાસ્ત્ર અને વેદાંત શાસ્ત્ર, આ ચારેય શાસ્ત્ર એ મોક્ષ વિદ્યા બતાવે છે અને મોક્ષકારક શાસ્ત્રો છે. મોક્ષકારક એટલા માટે છે કે ચારેય શાસ્ત્રનું લક્ષ્ય પુરુષોત્તમ નારાયણ છે. એક એક શબ્દ સમજજો, આમાં ઘણું બધું ટૂંકમાં પણ બહુ આવશે. લક્ષ્ય પુરુષોત્તમ નારાયણ છે, પરંતુ થાય છે એવું કે આ 4 શાસ્ત્રને અનુસરનારાઓમાંથી કેટલાય કેવળ આત્મદર્શનની જ ઈચ્છા રાખે છે, કેટલાક એકત્વ અભિન્ન મુક્તિની ઈચ્છા રાખે છે, લીન મુક્તિની ઈચ્છા રાખે, કેટલાક આત્માથી ભિન્ન જે પરમાત્મા છે એની પ્રાપ્તિની સેવાની ઈચ્છા રાખે છે. પરંતુ એક વસ્તુ બરાબર સમજી લો, કોણ કહે છે, મોક્ષશાસ્ત્ર કહે છે કે જીવાત્મા એ જીવાત્મા છે અને પરમાત્મા એ પરમાત્મા છે. એટલે જો જે પરમાત્મા પૂજવા યોગ્ય, ભજવા યોગ્ય અને પામવા યોગ્ય છે એ સમજવામાં જો કચાશ રહી ગઈ તો એ અજ્ઞાન છે. આ મોક્ષ ધર્મનો મેં તમને સાર કહ્યો. એટલે 2 વિદ્યા થઈ, મોક્ષ વિદ્યા અને બ્રહ્મ વિદ્યા, થોડો ભેદ છે. મોક્ષ વિદ્યા એ કે જે દુઃખથી અને જન્મ મરણથી છોડાવી દે, મુકાવે, એને મોક્ષ વિદ્યા કહેવાય. ગમે તે પ્રકારે છૂટી શકાય છે, એમાં ભગવાનની જરૂર નથી એવું પણ હોય છે, સમજજો. ગમે તે રીતે મોક્ષ થઈ શકે છે, સંસારથી મુક્ત થવાની ઘણી રીતો છે, જન્મ મરણ રહિત થઈ શકે છે, એ મોક્ષ વિદ્યા છે. પણ બ્રહ્મ વિદ્યા એ છે કે જે પરાત્પર પુરુષોત્તમ નારાયણનું યથાર્થ જ્ઞાન નિરૂપે તે બ્રહ્મ વિદ્યા છે. એટલે જો બ્રહ્મ વિદ્યામાં કચાશ રહી ગઈ તો કોઈ પણ રીતે મેળવેલો મોક્ષ એમાં કચાશ છે, અધુરપ છે. એ અધુરપ શું છે એ રામાનુજાચાર્ય દ્રષ્ટાંત સાથે બહુ સરસ સમજાવે છે કે રાજાના મહેલમાં રાણીને નિવાસ મળ્યો. હવે રાણીને દુઃખ હોય નથી, રહેવા જમવા ખાવા તમામ પ્રકારની સુખ સુવિધાઓ છે, પરંતુ રાજા કોઈ દિવસ એ રાણીને મહેલે આવતો જ નથી, તો હવે એ રાણીને કેટલું સુખ મળે? અને જે રાણીને મહેલે રાજા પધારતો હોય તેના સાહચર્યનું, સામીપ્યનું, સેવાનું જે રસ મળે એને કેટલું સુખ મળે? એટલે આપણે કહી શકીએ કે એક મોક્ષનું નામ નિરસ મોક્ષ છે, બીજા મોક્ષનું નામ સરસ મોક્ષ છે. સરસ એટલે રસે સહિત. એ સરસ મોક્ષમાં પુરુષોત્તમ નારાયણનું સામીપ્ય અને સેવાનું સુખ છે. નિરસ મોક્ષ કોઈ પણ રીતે મુક્તિ મળી જાય, પણ પરમાત્મા પુરુષોત્તમ નારાયણનો યોગ થતો નથી. જો બ્રહ્મ વિદ્યામાં કચાશ રહી જાય તો. એટલે પુરુષોત્તમ નારાયણના રસે સહિત મોક્ષને પ્રાપ્ત કરવો હોય તો એને યથાર્થ જાણવા પડે. એટલે શ્રીજી મહારાજે આ વચનામૃતમાં કહ્યું કે જો ચારે શાસ્ત્ર કરીને ભગવાનને યથાર્થ સમજે તો પૂરો જ્ઞાની કહેવાય. સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર અને પંચરાત્ર શાસ્ત્ર. હજી એક વાત સમજી લો, હિન્દુ ધર્મનો મૂળ ગ્રંથ છે વેદ. વેદ છે એ વિદ્યાઓનો સાગર છે, અનેક વિદ્યાઓ છે એમાં. આયુર્વિદ્યા છે, જ્યોતિષ વિદ્યા છે, અર્થ વિદ્યા છે, કામ વિદ્યા છે, એમાં ખગોળ છે, એમાં ભૂગોળ છે, એમાં વિજ્ઞાન છે, એમાં મંત્ર છે, એમાં યંત્ર છે, એમાં તંત્ર છે, એમાં યોગ છે, એમાં યજ્ઞ છે, એમાં મોક્ષ વિદ્યા છે અને બ્રહ્મ વિદ્યા છે. હવે આવા વિશાળ જેવો જે વેદ ગ્રંથ છે એમાંથી મોક્ષ વિદ્યાને ખોલી લેવી એ મારું તમારું કામ નથી. એટલે આર્ષદ્રષ્ટા ઋષિઓએ જુદા જુદા શાસ્ત્ર રૂપે એ મોક્ષ વિદ્યાને આપણી સામે મૂકી દીધી. પછી એ સાંખ્ય શાસ્ત્ર રૂપે, વેદાંત શાસ્ત્ર રૂપે, પંચરાત્ર શાસ્ત્ર રૂપે કે યોગ શાસ્ત્ર રૂપે. એમાંથી એટલે કે વેદ વિહિત આ શાસ્ત્રો છે. પણ એટલું જ નહીં કે જેમ કોઈ સંપાદક કોઈ ગ્રંથનું સંપાદન કરે એવા આ ચાર શાસ્ત્રો છે, એવું નથી. આને દર્શન શાસ્ત્ર કહેવાય છે. સાંખ્ય યોગ વેદાંત દર્શન શાસ્ત્રો છે. દર્શનનો અર્થ થાય છે જોવું. તે જેમણે જોયું છે, અનુભવ્યું છે, સાક્ષાત્કાર કર્યો છે એ પદ્ધતિનું નિરૂપણ કરે છે એ દર્શન શાસ્ત્ર છે. છે વેદાનુયાયી પરંતુ અનુભવથી ઉતરેલું. લક્ષ્ય એક નારાયણ છે પણ સાધના પદ્ધતિ બધાની અલગ છે, અને એ હોવાની જ, અને એ આપણા હિતમાં છે. અમદાવાદમાં એક જ જગ્યાએથી પહોંચાતું હોય તો બહુ મુશ્કેલી પડે. ચારેય દિશાઓમાંથી અમદાવાદ પહોંચી શકાય છે, પહોંચતા આવડવું જોઈએ. પણ એની સાથે એટલો જ પાછો હંમેશને માટે ખ્યાલ રાખવો જોઈએ કે જે માર્ગેથી જે ગયો છે એ માર્ગનો એક્સપર્ટ છે, અનુભવી છે. જેવી રીતે કોઈ હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય તો એને હાર્ટનું વિશેષ જ્ઞાન છે. શરીરના બીજા અંગોનું સામાન્યપણે જ્ઞાન હોય જ, નહીતર પાછી હાર્ટનો સ્પેશિયાલિસ્ટ ન થાય. કારણ કે હાર્ટ છે, હૃદય છે, કનેક્ટેડ છે આખી બોડી સાથે. એવી જ રીતે આ ચારેય શાસ્ત્ર પોતપોતાના માર્ગમાં એક્સપર્ટ છે, સુપર છે. પરંતુ સાથે સાથે બીજી જે મોક્ષો ઉપયોગી બાબત છે એ એમાં બીજ રૂપે છે છે ને છે. પણ એમાં જેની એની માસ્ટરી છે, જે ટ્રેક ઉપર ચાલે છે, જે એને ખાસ કહેવું છે એ વિસ્તૃતપણે કહ્યું હોય છે. બીજું બીજ રૂપે ટૂંકમાં હોય હોય ને હોય જ. હવે એ જો બીજ રૂપે કહેલી મોક્ષની વાતો હાથમાં ન આવે તો આપણે એકાંગી થઈ જઈએ, સર્વાંગી વિકાસ ન થાય. તો શું કરવું જોઈએ કે એમાં જે બીજ રૂપે કહેલી વાતો છે એ બીજા શાસ્ત્રોથી સમજી લેવી જોઈએ. સમજો કે હાર્ટ બગડ્યું હોય તો હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બોલાવો તો એ સારું કરી આપે અને આપણે સાજા થઈ જઈએ. પણ આપણું હાર્ટે બગડ્યું હોય, આપણું બ્રેઇન એ મગજે બગડ્યું હોય, આપણું પેટે બગડ્યું હોય ને આપણી કિડની પણ બગડી હોય તો શું કરો? ચારે સ્પેશિયાલિસ્ટને હાજર રાખવા પડે તો પેશન્ટ સારો થાય. એમ આપણા આ ચારેય બગડ્યા છે. આપણું મગજ એટલે બુદ્ધિ બગડી છે, આપણું હૃદય એટલે ભાવ ભક્તિ પ્રેમ બગડ્યો છે, આપણું પેટ એટલે વાયુ પ્રાણવાયુ બગડ્યો છે, આપણી કિડની એટલે શરીર માટે પોષક તત્વ અને ઝેરી તત્વને વિભાગ કરવાનું તંત્ર એટલે કે આપણો વિવેક બગડ્યો છે. તો આ ચારેય શાસ્ત્રો એમાં સ્પેશિયલ છે એટલે મારે ચારેય ભેળા કરવા પડે. વેદાંત શાસ્ત્ર છે એ આપણી બુદ્ધિને એને ઠીક કરે છે, નિશ્ચયાત્મક કરે છે એટલે જરૂર પડશે. પંચરાત્ર શાસ્ત્ર છે એ આપણા ભાવને પ્રેમને બરાબર ઠીક કરશે. યોગ શાસ્ત્ર છે એ આપણા વાયુ પ્રાણવાયુને પ્રાણાયામની સાધના દ્વારા ઠીક કરશે. અને સાંખ્ય શાસ્ત્ર છે એ આપણો વિવેક બગડ્યો છે એને ઠીક કરશે. અને ત્યારે આપણે પૂરેપૂરા આધ્યાત્મિક રીતે સ્વસ્થ થઈ શકીશું. કોઈ વેદાંત માર્ગી છે, જ્ઞાન માર્ગી છે તો એનું મગજ બરાબર છે, પરંતુ જો એને ભગવાનની ભક્તિ આદિ મૂર્તિ આ તે બધાનો જો વિરોધ છે તો સમજવાનું એનું હૃદય બગડ્યું છે, પૂરો સ્વસ્થ નથી. સીધી સાદી વાત છે, મગજ બરાબર, ભાવ દૂષિત છે, કોરો છે, શુષ્ક છે. રામકૃષ્ણ પરમહંસ પરમ વેદાંતી હતા, વેદાંત માર્ગી હતા, પરંતુ ભક્તિભાવથી સંપૂર્ણપણે ભરેલા હતા. એ સ્વસ્થ પુરુષ છે. એટલે શ્રીજી મહારાજ કહ્યું કે ચારે શાસ્ત્રથી ભગવાનને જાણે એ પૂરો જ્ઞાની કહેવાય. એટલે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજે ચારે શાસ્ત્ર કરીને કેમ ભગવાનને જાણવા એ કહો, અને ચારે શાસ્ત્રથી ન જાણે તો શું શું ખોટ રહે એ પણ કહો. હવે શ્રીજી મહારાજે જે કહ્યું છે તેને આપણે સરળ ભાષામાં સમજવા પ્રયાસ કરીએ. પ્રથમ સાંખ્ય શાસ્ત્ર. સાંખ્ય શાસ્ત્ર એના રચયિતા કપિલ મુનિ છે, આદ્ય પ્રણેતા સાંખ્ય જ્ઞાનના કપિલ મુનિ છે, ભગવાન કપિલ મુનિ જેને કહીએ છીએ તે. કપિલ મુનિએ જે શાસ્ત્ર સાંખ્ય શાસ્ત્રની રચના કરી અને જ્ઞાન પ્રબોધ્યું, દુર્ભાગ્ય એ છે કે કપિલ મુનિનો રચિત મૂળ ગ્રંથ આજે ઉપલબ્ધ નથી. આજે જે સાંખ્ય શાસ્ત્રને માટે ગ્રંથ ઉપલબ્ધ છે એમાં પ્રમુખપણે સાંખ્ય કારિકા નામનો ગ્રંથ મળે છે, જે એ ઈશ્વર કૃષ્ણ વિરચિત ગ્રંથ છે અને એ પ્રામાણિક સાંખ્ય જ્ઞાન માટે આજે ગણાય છે. બીજો ગ્રંથ મળે છે એ સાંખ્ય સૂત્ર નામે, જેના ઉપર લખ્યું હોય છે કપિલ મુનિ વિરચિત, પરંતુ હકીકતમાં કપિલ મુનિનો નથી એવું તમામ વિદ્વાનોનું કહેવું છે, કારણ કે શૈલી બદલાઈ જાય છે. ઉપરાંત સાંખ્ય કારિકાના સૂત્રોને તરોડ મરોડ કરીને આધુનિક શૈલીમાં સાંખ્ય સૂત્રની રચના કરવામાં આવી છે, એટલે કપિલ મુનિનું સાંખ્ય શાસ્ત્ર મળતું નથી. હવે જે સાંખ્ય કારિકા આધારિત સાંખ્ય શાસ્ત્ર જે અત્યારે પ્રસ્થાપિત છે એને પહેલા સમજી લઈએ. તો સાંખ્ય શાસ્ત્ર કુલ 25 તત્વોની વાત કરે છે, 24 પ્રકૃતિના તત્વ, પૃથ્વી જલ તેજ વાયુ આદિ, અને 25મું તત્વ પુરુષ એટલે આત્મા. આવી રીતે કુલ 25 તત્વો ગણાવે છે. 25 તત્વોની સંખ્યા કરીને બતાવે છે, માટે આ શાસ્ત્રનું નામ પડ્યું સાંખ્ય શાસ્ત્ર. સંખ્યા શબ્દ ઉપરથી સાંખ્ય શાસ્ત્ર નામ પડ્યું. પણ ખાલી આ શાસ્ત્ર સંખ્યાની ગણતરી કરીને ઊભું નથી રહી જતું, પરંતુ એક એક તત્વોનો વિવેક બતાવીને શુદ્ધ આત્મ તત્વનું જ્ઞાન આપે છે. એટલા માટે એને સાંખ્ય શાસ્ત્ર કહેવામાં આવે છે. શુદ્ધ આત્મ તત્વ વિજ્ઞાનમ સાંખ્યમ ઇતિ અભિધીયતે. સંખ્યા સમ્યક વિવેકેન આત્મકથનમ ખેય પ્રકાશને. સમ્યક એટલે રૂઢી રીતે, ખ્યા એટલે બુદ્ધિ, જ્ઞાન, વિવેક. એ તમામ તત્વોનો વિવેક બતાવીને શુદ્ધ આત્મ તત્વનો ખ્યા એટલે જ્ઞાન આપે છે, માટે કહેવાય છે સાંખ્ય શાસ્ત્ર. તો કુલ કેટલા તત્વો કહ્યા? 25 તત્વો. પ્રકૃતિના 24 તત્વો. જ્યાં પૂછવામાં આવે ત્યાં જો ઝપાટો કરશો તો મજા આવશે. તમને પેલા કહ્યું કે અઘરું ઘણું છે, ઉપયોગી ઘણું છે. 24 પ્રકૃતિના તત્વો ગણી લેવાના. 5 તન્માત્રા, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ. 5 મહાભૂત, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ. કેટલા થયા? 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, શ્રોત્ર ત્વક ચક્ષુ રસના ઘ્રાણ. 5 કર્મેન્દ્રિયો, વાક પાણી પાદ પાયન ઉપસ્થ. કેટલા થયા? 20. એક મૂળ પ્રકૃતિ, મહત્તત્વ, અહંકાર અને મન. કેટલા થયા? આ 24 તત્વો એ પ્રકૃતિના છે. એનાથી આ બ્રહ્માંડ બન્યું છે, અને એનાથી મારો તમારો શરીરનો દેહ બંધાણો છે, આ પિંડ બંધાણો છે. પિંડ અને બ્રહ્માંડ 24 તત્વોનું છે. એમાં પુરુષ એટલે આત્મા વસીને બેઠો છે. એ કેવો છે? દ્રષ્ટા, સાક્ષી, ચેતન, અસંગ, અકર્તા અને સુખ દુઃખથી પર છે. તો ભલા જો આપણે આવા હોઈએ, સુખ દુઃખથી પર, એક જ શબ્દ લ્યો, અસંગ ને અકર્તા ને, એમાં બહુ માથાકૂટમાં તમને કંઈક ગમ પડશે નહીં. સુખ દુઃખથી જો આપણે પર છીએ મૂળભૂત સ્વરૂપથી, તો આપણે સુખી દુઃખી કેમ થઈ ગયા? બહુ દુઃખી છે, સુખી કરતા દુઃખી વધારે છે, તો આવું કેમ થઈ ગયું? એ સાંખ્ય શાસ્ત્ર અદ્ભુત સમજાવે છે. તો સુખ દુઃખ થી પર આપણે છીએ, તો આપણે દુઃખી કઈ રીતે થઈ ગયા? તો પુરુષ ચેતન છે, પ્રકૃતિ જળ છે, અચેતન છે ને નિષ્ક્રિય છે, કશું કરી શકે એમ નથી. ચેતન જ નથી પ્રકૃતિમાં, માયામાં, દેહમાં. પરંતુ એ પ્રકૃતિને પુરુષનું સામીપ્ય થયું, યોગ થયો, ગમે તે રીતે, એમાં પડવું નથી. યદ્રત છયા કે મમે છીયા, જે તે રીતે, પરંતુ એ બેનો યોગ થયો. યોગ થતા પુરુષ ચેતન હતો, એની ચેતનાથી પ્રકૃતિ, માયા જે જડ, નિષ્ક્રિય ને અચેતન હતી, એ ચેતન થઈ ગઈ. જેવી રીતે લોહ ચુંબક પડ્યું હોય ને એની આજુબાજુ લોખંડની ભૂકી વેરાયેલી હોય, પાવડર વેરાયેલો હોય, તો એ પાવડરમાં ચેતના નથી. જે કાંઈ ઉર્જા હોય તો લોહચુંબકમાં છે, પરંતુ જેવું લોહચુંબક નજીક જાય, બે એકબીજા નજીક આવે, તો પેલી જે લોખંડની ભૂકી છે એ તરત હહળ થવા માંડશે, અને એમાં જોત જોતામાં જાત જાતની રંગોળીઓ પુરાઈ જશે. ચકરડા, ફૂલ, મોર, ચકલી, પોપટ, એવું બધું થવા માંડશે. બસ પુરુષ પ્રકૃતિની નજીક થયા, એમાં ચેતન પ્રકૃતિમાં આવ્યું, એટલે પ્રકૃતિ અનેક પ્રકારની રંગોળીઓ પૂરવા માંડી, અનેક પ્રકારની વિવિધ સૃષ્ટિ થઈ. એ સૃષ્ટિ થઈ, રંગોળીઓ પૂરાઈ, એટલે એ પુરુષ એમાં લુપ્ત થઈ ગયો અને મોહિત થઈ ગયો અને પોતાનું સ્વરૂપ ભૂલી ગયો. આ દેહ જડ છે, એમાં કોઈ ચેતન નથી. આત્મા એ પ્રવેશ કર્યો, ચેતન થયો, પછી એનાથી તમારો દીકરા દીકરી, પરિવાર, આ તે બધું, બંગલા, મોટર, જે બધું થયું, એ બધી રંગોળી છે. એ રંગોળીમાં આપણે ફસાઈ ગયા, લોભાઈ ગયા, એવા લુપ્ત થઈ ગયા, મોહિત થઈ ગયા. એટલે હું કરું છું, મેં આ બધું કર્યું છે, એવું કર્તૃત્વ અભિમાન અહંતા અને મમતા આવી એ માનવા લાગ્યો કે મેં કર્યું છે મારું છે, એટલે દુઃખી થાય છે. જે ક્ષણે મૂકી દે કે મેં કર્યું નથી મારું નથી તો સુખી થઈ જાય. આટલું સમજાયું? સમજાયું? એક ઝાડ નીચે એક સુથાર બેઠો, જતો તો બીજે ગામ કઈક મજૂરી કરવા, સાધન તો ભેળા હોય જ, એમાં આરામ કરવા બેઠો. પણ ભાગી જોગે એ ઝાડની નીચે સુકલ લાકડા પણ એવા જે શીલ ને એવા બધા આવે છે ને એવા મુલાયમ લાકડા પડેલા, સુથાર ને પછી કઈ સૂજ્યું નહીં અને તાપ બહુ એટલે નીકળવું ગમ્યું નહીં, એટલે બેઠા બેઠા એમાંથી એને સરસ મજાની ઢીંગલી બનાવી, ફૂલ સાઈઝની, કહો ને બૈરી બનાવી, ફૂલ સાઈઝની ઢીંગલી બનાવી. એ બનાવીને આમાંથી બેઠો તો નિરખતો હતો, ત્યાં એક દરજી નીકળ્યો, એ ઝાડવા નીચે આવીને બેઠો, એને જે કહો વેરી ગુડ, ફાઈન ફાઈન ફાઈન. એને પોતાના થેલામાંથી સાડી કે એવા જે રંગબેરંગી કપડાના ટુકડા દરજી પાસે હોય જ, એમણે એને પહેરાવ્યા, ત્યાં તો આ બે ખૂબ શોભા થઈ ગઈ. એમાં સોની નીકળ્યો, એને ઘરેણા પહેરાવ્યા, અને ત્રણેય જણા જ્યાં જોવે છે એમાં બ્રાહ્મણ તાજો કાશ્યથી ભણીને નીકળ્યો, ને એની પાસે મૃત સંજીવની વિદ્યા હતી, ને એમણે મંત્રોચ્ચાર કર્યો, ઢીંગલી સજીવ થઈ, અને ચારેય જણા મોહ્યા કે હું પરણું પેલો કે હું પરણું પેલો કે હું પરણું. થયો ને ગોટાળો? આવો ગોટાળો આ બધાને થાય છે. હવે એ બાજવામાં મંડી પડ્યા, નહીતર તો હાવ જડ હતી ને, આ જડ જ બજાવી મારે છે. રૂપિયામાં ચેતન છે? ભાઈ ભાઈ મારી નાખે છે કે નહીં? આ જડ જ બજાવે છે, અને જે બાજે એને જડ જ કહેવાય, એને ચેતન ન કહેવાય. ચારેય જણા બાજવા માંડ્યા, એટલે ભાઈ ઢીંગલી તો ચેતન હતી ને, એમણે કીધું ભાઈ બાજોમાં પ્લીઝ. મને ચોઈસ આપો. પેલા કે ભાઈ બીજું શું કરે, અને બૈરા આગળ તો બધાય. એટલે પેલે કીધું બહુ સરસ સમજાવ્યું કે જુઓ, મને જેને ઘડી એ મારો બાપ કહેવાય, બાપની સાથે લગ્ન ના થાય, એ તો ગયો. દરજીએ મને કપડા પહેરાવે, જબલું કોણ લાવે, મામા લાવે, ગયો. ઘરેણા કોણ ચડાવે, સસરા ચડાવે, ગયો. મને જેણે ચેતન કરી અને જેનાથી હું પ્રવૃત્તિશીલ થઈ, કાર્યાન્વિત થઈ, પરિણામ પછી જ બધા ચેતનવંતા થતા હોય છે ને, બાકી તો વાંઢા હોય એને ઘરે જાયજો, પગથિયા પણ તાવડી પડી હોય ને રસોડામાં જોડા પીડ્યા હોય, ખબર પડી જાય કે આ વાંઢો જ છે. મને જેને ચેતનવંતી કરી છે એ આ બ્રાહ્મણ છે, એ મારો પતિ છે, હું એને પરણું છું. બ્રાહ્મણ એને પરણી ગયો, હજી તો એ ઘણી વિદ્યા ભણવા માટે બીજા ગુરુની પાસે જતો હતો, એમાં એવો લોભાઈ ગયો. હવે પરણ્યા પછી રહેવું, જમવું, ખાવું, મકાન આ બધું, એ બધી રોજીરોટીમાં એવો ફસાઈ ગયો કે જે વિદ્યા ભણવા નીકળ્યો હતો એ બધું ભૂલી ગયો. આપણું આવું નથી થયું? નીકળ્યા છે બ્રહ્મ વિદ્યા ભણવા, અને વચમાં કંઈક આ બધો લોચો એવો ચોટી ગયો છે કે ભણવાનું જ બ્રહ્મ વિદ્યા ભૂલાઈ ગઈ, અને રેવું કપડાં દુકાનદારી છોકરા છૈયાને વરાવું પરણાવું બૈરાહટું ખરીદી કરવી અને રાજી રાખવાનું આ બધી ધમાલમાં એવો બધો લુબ્ધ થઈ ગયો કે પોતે પોતાનું સ્વરૂપ ભૂલી ગયો કે હું કોણ છું. એ પ્રકૃતિને પોતાની માનવા લાગ્યો, દેહને પોતાનો માનવા લાગ્યો, હું દેહરૂપ છું, હું ઇન્દ્રિયરૂપ છું, હું રજોગુણી છું, હું તમોગુણી છું, હું ક્રોધી છું, હું લોભી છું, હું સત્વગુણી છું, હું દાની છું, એ બધું પોતામાં માનવા લાગ્યો. હકીકતમાં બધું જ પ્રકૃતિમાં હતું, પોતામાં કશું જ નહોતું. એ માનવા લાગ્યો એટલા માટે હવે દુઃખી થાય છે, અને એટલો બધો બંધાયો એટલા માટે પેલી માયા એને મદારીને જેમ માકડાને નચાવે એમ માયા એને નચાવે છે. આ દુનિયાના રંગમંચ ઉપર એ ક્યારેક એને કૂતરો બનાવે છે, અને જન્મ મરણની સંસ્કૃતિમાં બંધાયો છે ને માયામાં, એટલે માયા એને ફેરવે રાખે છે અને ખેલ કરાવે છે. ક્યારેક એને વાંદરો બનાવે છે, ક્યારેક એને ઘોડો બનાવે છે, ક્યારેક એને ગધેડો બનાવે છે, ક્યારેક એને ઊંટીઓ બનાવે છે, આવી જાત જાતની એની પાસે એક્ટિંગ કરાવે છે. નારી વિવશા નર સકલ ગોસાઈ, નાચહી નર મટ મરકટ કી નાય. વાંદરું જેમ મદારીને આગળ નાચે એમ ભૈરા આગળ પુરુષ નાચે છે, તુલસીદાસે કીધું છે, આપણે કઈ કહેતા નથી. ચોમાસું જામેલું, વરસાદની ગડગડાટી થાય, વીજળી પડુક પડી પડ્યું 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 એવું થાય, બહાર નીકળી ન શકાય. જે ઘરમાં રહી ગયા ઘરમાં રહી ગયા, બજારે રહી ગયા બજારે રહી ગયા, દુકાનમાં રહી ગયા દુકાનમાં રહી ગયા, એવા ટાણે એક જણો તપેલી લઈને દુકાનદાર પાસે દહીં લેવા આવ્યો. વીજળીના એવા કડાકા થાય કે હમણાં પડ્યું સમજો, એમાં દહીં લેવા માટે તપેલી લઈને આવ્યો. અને દુકાનદારને કીધું દહીં આપો, દુકાનદારે દહીં આપ્યું. પણ દુકાનદારે પૂછ્યું કે તમે પરણેલો છો? તો પૂછવાનો સવાલ છે? કોઈ માં એના દીકરાને આવા ટાણે મોકલે? અને કોઈ મોકલે? કોઈ દીકરો આવે? એ પરિણામ હોય એને જ જવું પડે દહીં લેવા. આમાં કેટલાય ગયા છે સામે તપેલીઓ લઈને, પણ બોલે નહીં. પ્રકૃતિ જળ છે, શરીર દેહ છે, ઇન્દ્રિયો જળ છે, મન બુદ્ધિ ચિત્ત જળ છે, પરંતુ ચેતન એવા પુરુષ પોતે ભૂલી ગયો પોતાનું સ્વરૂપ, એને બંધાયો એટલે નચાવે છે. ભુજમાં મહારાજે ભાગવતની કથા કરાવીને આત્માનંદ સ્વામી મોડા પીડ્યા, અને આત્માનંદ સ્વામી કે મહારાજ હું તો મોડો પીડ્યો પણ મને ભાગવતનો સાર કહી દો. એટલે મહારાજ કે સ્વામી એક જ વાક્યમાં ભાગવતનો સાર છે કે મરેલો મકોડો જીવતા મકોડાને તાણી જાય છે. આ ભાગવતનો સાર. આ દેહ ઇન્દ્રિયો એ બધા મરેલા મકોડા છે, એ જીવતો મકોડો એવો જે આત્મા પુરુષ એને ઢસડી જાય છે, જ્યાં જવું હોય ત્યાં ખેંચી જાય છે. હવે જો એને ખબર પડી જાય કે હું આનો નથી, આ હું નથી, એ વિવેક સાંખ્ય શાસ્ત્ર આપે છે. એક એક તત્વને એવા પાંતિયા પાડીને બતાવે કે ભાઈ તું આ નથી, તું ઇન્દ્રિય નથી, જો એના ગુણ લક્ષણ જો, આ દેહ જો, નાશવંત રૂપ છે, દુઃખરૂપ છે, જળ છે, તારા અને એના ગુણ બંને વિભિન્ન છે. એ એમાં જે સાંખ્ય શાસ્ત્ર આ વિવેક શીખવાડવાની, એક એકને ખોટું કરીને આત્માના તત્વને ઓળખાવા માટે સાંખ્ય શાસ્ત્ર તો માસ્ટર છે, સ્વીકાર્યા વગર છૂટક્યો નહીં. એટલે જ શ્રીજી મહારાજે ગરડા પ્રથમ પ્રકરણનું 12મું વચનામૃત છે એ બેઠું સાંખ્ય શાસ્ત્ર છે. અને એમ કહ્યું કે પુરુષ પ્રકૃતિ ને પ્રકૃતિના 24 તત્વોને જો જીવ યથાર્થપણે રૂઢી રીતે જાણી લે તો પ્રકૃતિના 24 તત્વોથી જીવ મુકાઈ જાય અને અવિદ્યા અજ્ઞાન જે જીવમાં રહ્યું છે એ નાશ પામી જાય છે ને. અને આખું 12મું વચનામૃત તમે વાંચી જોજો કે એક એક તત્વને સમજાયું છે. આ પ્રકૃતિનો વિવેક જો શીખે, પુરુષનો વિવેક શીખે તો છૂટી જાય. એક ગામડામાં બાજુના ગામથી ભવાઈ જોવા આવ્યા, ભવાયા નાટક. તો એ બે ત્રણ મિત્રો બેઠા હતા, એમાં પછી રાજાનો વેશ આવે તો રાજાની આગળ પેલી નાચવા વાળીઓ આવતી હોય ભવાઈમાં, નાટકમાં, ડ્રામામાં. તો એમાં એક જણો એ નર્તકી હતી એ બહુ જરા સારા હશે, તો એમાં એ મોહી ગયો કે બસ હવે આને મારે પરણવું છે. પણ સીધે સીધું તો વાત તો મૂકી ન શકાય એટલે, અને બે ત્રણ મિત્રો તો એને વાત કરી કે મને આ ગમી ગયું છે, મારા બાપા ઘણી વાર ગોતે છે, એમાં કાંઈ મને કાંઈ પસંદ પડતું નથી. એ કાંઈ બધા ઘણા બતાવે તો કોઈ ફેસ લેસ છે, કોઈ હાઈટ લેસ છે, આવું બધું કરી રાખે. પછી જે ગોતી આવે શ્યાં ઘોડા જેવું ગોતી આવે. પછી તમે મદદ કરો, આનું અપહરણ કરવું છે, પછી મારે એને અરે પરણવું છે. એટલે કે કઈ વાંધો નહીં, દોસ્તાર કોને કહેવાય. એ જેવું નાટક પૂરું થયું અને એ ત્રણ ચાર જણા હતા એ ઓલી પડદા પાછળ નર્તકી જાય ન જાય ત્યાં તો એને આખી ઉપાડી ભાગે, દોડમ દોડ અડધો રસ્તો કાપી નાખ્યો. ત્યારે ઓલી નાચવા વાળી એમ કીધું કે લ્યા ભાગો ભલે, પણ મને બીડી તો પાવ. અલા કે તું કોણ છો? અરે હું તો આમાં ગામનો હરિજન છું, જીવલો. હજરેકી ત્યાં ત્યાં ઘા કર્યો, છૂટી ગયો તો ઓળખાઈ ગયું આમાં ક્યાં પૈણા જેવું છે. હવે ગમે એટલો આલો આગ્રહ કરે તો પરણે. એલા ઉભારી. આ પ્રકૃતિ ને એના તત્વોને જો જાણી જાય તો આવી રીતે એ મુક્ત થઈ જાય, એક જ ક્ષણમાં છૂટી જાય. હવે સમજજો, જે સાંખ્ય શાસ્ત્રે શું કીધું કે 24 તત્વો આ દેહ ઇન્દ્રિયો મન બુદ્ધિ ચિત્ત અહંકાર રજોગુણ તમોગુણ આ બધું જે ટોળું છે એને જો યથાર્થ સમજી જાય તો એનાથી પૃથક એવો પોતાનો આત્મા છે એને શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થાય, શુદ્ધ સ્વરૂપ પોતાનું ઓળખાઈ જાય અને જીવ શુદ્ધ થયો, આત્મ સ્વરૂપ થયો, આત્મસ્થિતિને પામ્યો, એ મુક્ત થઈ ગયો, એ જ મોક્ષ, એ જ નિર્વાણ. અને છૂટી શકાય કોઈ પણ હિસાબે, પણ આમાં ક્યાંય ભગવાનની વાત આવી? માયાને માયાને પણ કાર્યોને જાણી લ્યો તમે છૂટી ગયા. છૂટી ગયા એટલે એક્ઝેક્ટલી છૂટી ગયા. અંધારું હોય અને કોઈ બેન એક છોકરો નાનું હોય એને તેડીને ફરતી હોય ને વાલ કરતી હોય ને એમાં લાઈટ આવે અચાનક ગઈ હોય ને પાછી આવે અને ખબર પડે કે આ તો કોકનો છે મારો નથી, કેવો ઘા કરે. એમ જ્યારે એને જ્ઞાન થાય એટલે આપોઆપ બધું છૂટી જાય, મુક્ત થઈ ગયો, મોક્ષ થઈ ગયો. શેનાથી? જન્મ મરણથી છૂટી ગયો. પણ ભગવાનની વાત ક્યાંય ન આવી, એટલા માટે આને નિરીશ્વર સાંખ્ય કહેવામાં આવે. નિરીશ્વર સાંખ્ય કહેવામાં આવે છે. આ સાંખ્ય શાસ્ત્ર ઈશ્વરની આવશ્યકતા જરાય જોતું નથી, કોઈ જરૂર નથી. સમજાય છે? એક એક શબ્દ. ઈશ્વર વગર પણ મોક્ષ થઈ શકે છે એમ સાંખ્ય શાસ્ત્ર બતાવ્યું, કોઈ જરૂર જ નથી. માયાને ઓળખી લો, છૂટી ગયું, બંધનથી ગયા, થઈ ગયો મોક્ષ, થઈ શકે છે. મહારાજે પણ વચનામૃતમાં કીધું કે એના બંધનથી છૂટી જાય છે. એટલે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ એ બે ધર્મો ભગવાનની આવશ્યકતા જોતા નથી, માન્યતા જ નથી. કોઈ સૃષ્ટિ કરતા ઈશ્વર છે એવું જૈન ધર્મ માનતો નથી. તમને ભ્રમ થતો હોય તો તમારું અજ્ઞાન છે. બૌદ્ધ ધર્મ કોઈ ભગવાનમાં માનતું નથી કે એવો કોઈ ભગવાન જે સકલ સૃષ્ટિ કરતા હોય અને કર્મફળ પ્રદાતા હોય એવું બૌદ્ધ ધર્મ જૈન ધર્મ માનતો નથી. જૈન ધર્મ એમ કહે છે કે આ કર્મો જીવને વળગ્યા છે, એને તમે તપ કરીને જે તે પ્રકારે સંયમ પાળીને તમે એ કર્મની નિર્જરા એટલે ખાલી કરી નાખો, કર્મ છૂટી ગયા, તમે મુક્ત થઈ ગયા. આ જીવને અનેક જન્મોના જે કર્મો વળગ્યા છે એ ખપાવી નાખો, એટલે તપશ્ચર્યા કરે છે ભયંકરમાં ભયંકર. છેલ્લી મરતી ક્ષણે પણ પાણી પીશો તો કર્મ બંધા છે, તો તમે હજી નિર્જરા નહીં થાય કર્મની, માટે એમનેમ જાઓ. એટલે એમાં સંથારાનું બહુ મહત્વ છે, એની ફિલોસોફી મુબારક, એની દેન મોટી છે જૈન ધર્મની, કે આ સમાજમાં એણે અહિંસા, જીવદયા એનું અદ્ભુત આપણને બધાને પ્રેરણા બળ પૂરું પાડ્યું છે. પણ મોક્ષ આ રીતે માને છે, કર્મ નિર્જરા કરો. બૌદ્ધ ધર્મ એમ કહે છે કે વાસનાને લીધે આ બધું ચક્કર ચાલુ છે, વાસના ક્ષય કરી નાખો. એના ઉપાયો એ બતાવે છે. વાસના છૂટી ગઈ, વાત સાચી, કોઈ ફેક્ટરી ચાલતી હોય એમાંથી જે પુલી ચક્ર નાખ્યું હોય, વ્હીલ નાખ્યું હોય, એમાંથી વચ્ચે જે પેલી સ્ટીક હોય એ કાઢી લ્યો તો ફરે, એ વાસનાની સળી છે, એ ખેંચી લ્યો. સૃષ્ટિના ચક્રમાં તમે નહીં ફસો, તમે છૂટી ગયા. વાત ભલે સાચી, પણ ભાઈ કર્મ એક એક નિર્જરા કરવી એ કેટલું અઘરું છે. અનંત અનંત કોઠારો વર્યા છે. અને અત્યારે આપણે જીવીએ છીએ તો શ્વાસ લઈએ છીએ તોય કર્મ બંધાય છે, પાણી પીએ છીએ તોય કર્મ બંધાય છે, હાલીએ છીએ તોય કર્મ બંધાય છે, સૂઈ જઈએ તોય કર્મ બંધાય છે, સ્વપ્ન આવે તોય કર્મ બંધાય છે, સુષુપ્તિમાં વૈયા જઈએ તોય કર્મ બંધાય છે. આ જીવ કર્મના બંધથી મુક્ત થાય કઈ રીતે? અને વાસના ક્ષય કરવો, અને આ સાંખ્ય જે નિરીશ્વરે બતાવ્યું કે તમે પ્રકૃતિના તત્વોને ઓળખીને છોડી દો તો તમે મુક્ત થઈ જાઓ, એ કેવું છે? આંબલિયાને નખથી ઠોલી ઠોલીને છોતરું ઉખાડવા જેવું છે. આંબલીઓ જોયું છે ને, એક એક આમ નખ ભરાવીને ફોલવા જેવા છે. આ નખ તૂટી જાય, લોહી નીકળે, લોહી લૂણ થઈ જવાય અને ત્રાસ ત્રાસ થઈ જાય, તોય આંબલીઓ એવો ચોખ્ખો ન થાય ભાઈ. પણ એને જો સેજ એને શેકી નાખો અને પછી તમે ચપટીમાં લઈને આમ કરો બધા ફોતરા નીચે, અને એટલો સફેદ અને એટલો સાફ થઈ જાય, એ તો ઠીક, પણ તમે ખાવ ને તો એટલો મીઠો થાય એવો પેલો મીઠો ન થાય. એમ એક એક કર્મ નિર્જરા કરો, એક એક વાસનાનો ક્ષય કરો, એક એક તત્વને નોખું પાડો, એના કરતા ભગવત ભક્તિની ઉપાસના એની સહેજ ગરમી લગાવો તો જીવને જેટલા પડવળગ્યા છે એમ ચપટીમાં નીકળીને થઈ જાય અને જીવ ચોખ્ખો થઈ જાય અને એને મધુર પરમાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થાય. એટલા જ માટે મૂળ સાંખ્ય છે કે ઈશ્વરને આવશ્ય ગણે છે, ઈશ્વરમાં સંપૂર્ણપણે માને છે. કોણ? કપિલ મુનિ. ઈશ્વરનો સ્વીકાર છે સંપૂર્ણ. પરંતુ એ કપિલ મુનિનું સાંખ્ય, શેશ્વર જેને સાંખ્ય કહેવાય, આને શું કહેવાય? નિરીશ્વર સાંખ્ય. કપિલ મુનિએ ઈશ્વરને સ્વીકાર્યો એને શું કહેવાય? શેશ્વર સાંખ્ય. ઈશ્વરની આવશ્યકતા છે, ઈશ્વર જરૂરી જ છે, પણ કપિલ મુનિએ રચેલું સાંખ્ય શાસ્ત્ર મળતું નથી. કેમ નથી મળતું? આજથી 25,000 વર્ષ પહેલા ભારત વર્ષની અંદર કપિલ મુનિનું શેશ્વર સાંખ્ય એ જ મોક્ષ ગ્રંથ તરીકે જ પ્રચલિત હતો, અને જે કોઈ મુમુક્ષ હોય એને મુકાવવાની ઈચ્છા થાય તો સાંખ્ય શાસ્ત્રનો જ અભ્યાસ કરે અને એનાથી મુક્ત થાય. પણ આ મોક્ષને માટે યત્ન કરે એવા કેટલા હોય? જૂજ લોકો. બધાને શું જોઈએ છે? આ લોકનું જોઈએ છે. આ લોકનું કોણ આપે છે? જાત જાતના દેવી દેવતાઓ આ તે બધું આપે છે, એવી બધી ઘણી વિધિઓ છે. એટલે એ જમાનામાં વિશેષપણે હિંસક યજ્ઞો મીમાંસકો દ્વારા પ્રચલિત ભારત વર્ષમાં હતા કે આવા પ્રકારનો આવું પશુ હોમોન આવો યજ્ઞ કરો એટલે તમારી મનોકામના પૂર્ણ થઈ જાય, શત્રુ મારવો છે મરી જાય, રોગટાળો છે મરી જાય, પુત્ર જોઈ છે તો મરી જાય, આ બધું જોતો હોય તો મળી જાય, મારવો હોય તો મરી જાય. આ બધી વિધિઓથી હિંસક યજ્ઞોની અતિશય બોલબાલા ભારતમાં. બીજે નંબરે મુમુક્ષુને જોઈતો હોય તો મોક્ષ એ સાંખ્ય ગ્રંથ હતો, અને ત્રીજા નંબરની અંદર વેદાંત થોડું થોડું ક્યાંક ઝબુકતું હતું. વેદાંત એટલે ઉપનિષદ, એ બ્રહ્મ વિદ્યાને માર્ગે કોઈ ચાલે અને મુક્તિને પામે એ ત્રીજા નંબરે. બીજા નંબરે સાંખ્ય શાસ્ત્ર, અને પહેલે નંબરે યજ્ઞ હિંસકો આ લોકની પૂર્તિ માટેના. અને મીમાંસકો મોક્ષને માનતા નથી, એ બધી વાતો જુદી છે. એ વખતે બુદ્ધનું અવતરણ થયું, ભગવાન બુદ્ધનું. એને વૈરાગ્ય થયો, ઘર છોડીને નીકળી ગયા, અને એમના સાહિત્યમાં ઉલ્લેખ છે કે ભગવાન, કારણ કે એ જ વખતે મોક્ષ શાસ્ત્ર તરીકે સાંખ્ય શાસ્ત્ર જ પ્રચલિત હતું, એમણે સાંખ્ય શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, ગમ્યું એટલે તમે જોજો, જાણતા નથી અને તરત ખબર પડશે. બૌદ્ધ ધર્મ એટલે ભગવાન બુદ્ધે ચાર આર્ય સત્યો કહ્યા છે. દુઃખ છે, દુઃખનું કારણ છે, દુઃખ મુક્તિનો ઉપાય છે, દુઃખ મુક્તિ થાય છે, આ ચાર સત્યો કહેવાય. હકીકતમાં ચારે ચાર એ સાંખ્ય શાસ્ત્રના છે. કપિલ મુનિએ કહ્યા છે કે દુઃખ છે, દુઃખનું કારણ પ્રકૃતિ પુરુષનો અવિવેક છે, મુક્તિનો ઉપાય પ્રકૃતિ પુરુષનો વિવેક છે, અને આખરે મુક્ત થવાય છે. આ ચાર સનાતન આર્ય સત્ય કપિલ મુનિના સાંખ્ય શાસ્ત્રના છે, એ ભગવાન બુદ્ધે લઈ લીધા. પરંતુ એનો એ મોક્ષ પોતાની વાત જવા દો, એને મુખ્ય એ વખતે એનો હેતુ એમ હતો આ હિંસા બંધ કરાવવાનો. એટલે એમણે સાંખ્ય શાસ્ત્રમાં પ્રતિપાદિત થયેલો કપિલ મુનિનો ઈશ્વર એનો છેદ ઉડાડ્યો. કઈ રીતે ઉડાડ્યો? વેદને ઉડાડવાથી જ ઈશ્વર જાય. વેદ જ્યાં સુધી સન્માનિત હોય ત્યાં સુધી, કારણ કે ઈશ્વરનું પ્રમાણ વેદ છે, એ સિવાય બીજું વેદનું પ્રમાણ શું ઈશ્વરનું? તો જે વેદને આધારે હિંસામય યજ્ઞો ભારત વર્ષમાં થતા હતા એ લોકોની સામે જ આ મૂક્યું કે વેદ જ ખોટા છે, વેદ જ મિથ્યા છે, વેદ જ અસત્ય છે, કોણે કહ્યું કે આમ કરવાથી આ મળે છે? વેદ છે એ નિરર્થક બાબત છે, બકવાસ છે, છોડી દો વેદને. વેદ છોડ્યા ઈશ્વર ગયો. પરંતુ હજી પુરુષ અને પ્રકૃતિથી સૃષ્ટિ થાય છે, જગતની ઉત્પત્તિ થાય છે, એ હજી સાંખ્યમાં એનામાં પડ્યું છે. એ વખતે શું બન્યું? ગૌડપાદ નામે એક વેદાંતવાદી ઉપનિષદના પ્રવર્તક આચાર્ય હતા, પણ વેદ વિદ્યામાં તો બહુ લોકો આકર્ષિત થતા નહોતા, કારણ કે બહુ નિરાલંબ શાસ્ત્ર. એટલે ગૌડપાદ આચાર્યને ઉપનિષદોનું પ્રવર્તન થાય અને આ સાંખ્યો મહાત થાય, સાંખ્ય જ્ઞાનીઓ સાંખ્ય માર્ગે ચાલનારાઓ, એટલા માટે પોતે પ્રસિદ્ધ થવા અથવા તો વેદ વિદ્યાને આગળ કરવા માટે બહુ ખોટો માર્ગ લીધો. અને એમણે સૃષ્ટિ ઉત્પત્તિ થાય છે એનો છેદ ઉડાડી નાખ્યો. ઉપનિષદમાં લખ્યું છે, વેદોમાં છે, સૃષ્ટિની પ્રક્રિયા સંપૂર્ણ છે, છતાં ગરદન મારીને ગૌડપાદ આચાર્યએ એવું કહી નાખ્યું કે સૃષ્ટિ જેવું કંઈ થતું જ નથી, કંઈ છે જ નહીં. સૃષ્ટિ છે જ નહીં તો ઉત્પત્તિની વાત કરો, ઉત્પત્તિ નથી સૃષ્ટિ ક્યાં છે? જગત જેવું સૃષ્ટિ જેવું કશું નથી, એક બ્રહ્મ સિવાય બીજું શૂન્ય છે, એક બ્રહ્મ સિવાય બીજું કશું નથી. ભગવાન બુદ્ધે એનું હથિયાર, વૈદિકોનું હથિયાર પાછું એને પોતે પકડી લીધું, આત્માને પણ ઉડાડ્યો, સૃષ્ટિ ઉત્પત્તિ થાય છે એ પણ ઉડાડ્યો, અને પોતાનો શૂન્યવાદ બ્રહ્મવાદની જગ્યાએ શૂન્યવાદનો સ્થાપન કરીને તત્સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ એવો વાદ બુદ્ધ ભગવાને પ્રસ્થાપિત કર્યો. સાંખ્ય પણ દૂષિત થયું, વેદ વિદ્યા પણ દૂષિત થઈ. 1000 વર્ષ સુધી ભારત વર્ષમાં અને સારા એ ભૂમંડળમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર થઈ ગયો. ભાઈઓ, વેદ વિદ્યા, અસલ મોક્ષ વિદ્યા એ રડતી રહી ગઈ. વેદ સાચવા કઠણ થઈ ગયા, કારણ કે બધા જ રાજા મહારાજા બૌદ્ધ ધર્મી હતા. છતાં સલામ એ બ્રાહ્મણોને કે પોતાના દીકરાઓને આપી દીધા છે, કાપી નાખવા માટે આપ્યા છે, પણ વેદને કંઠસ્થ કરીને છોડ્યા નથી, એટલે આજે આપણી પાસે છે. એટલે ઘણા અજ્ઞાનીઓ કહેતા હોય છે કે છારોડીની અંદર આ બ્રાહ્મણો ભણાવવાનો શું અર્થ છે, એ તને ખબર ન પડે ટુંડા. ઘણા લોકો કહે છે કે અભણ લોકોએ સત્સંગ કરાવ્યો છે, ભણેલાએ કંઈક કરાવ્યું નથી. બરાબર છે, એ ભણેલાએ આ લખ્યું છે ત્યાં તમે વાંચી શકો છો. એ નિત્યાનંદ સ્વામી લખી જ રાખ્યું, ભણાવ્યા જ કર્યું. એ સુકાનંદ સ્વામી રાજદી લખી રાખ્યું ત્યાં તમારી પાસે છે. તમે કયા મોઢે એમ કહો છો કે અભણે બધું કર્યું છે? કોઈ ફેક્ટરીની અંદર માલ બનતો હોય તો એનો પ્રચાર કરે છે અને સેલિંગ કરે છે, એટલે એ કામનો છે. ફેક્ટરીમાં બુદ્ધિશાળીઓ બેઠા છે, એ પ્રોડક્ટ કરે છે ત્યારે તમે વેચવા નીકળો છો ને કે લ્યો આ ઘડિયાળ, લ્યો આ રમકડું, નહીતર શું વેચાય? બ્રેઇન કામ કરે છે ત્યાં. આ ઘડિયાળ કાંડે બાંધી છે તે કોણે બનાવી છે? એ ગૌશાળા માયાભાઈ બનાવી છે? નાના એ અભણ છે, મૂર્ખ છે આ લોકો. એને ખબર નથી કે ભણેલાનું શું મહાત્મય છે. શાસ્ત્ર છે એ તો એ લોકો બેઠા ભલે હોય, તમે એમ કઈ મોઢે કહી શકો નિત્યાનંદ સામે કશું નથી કર્યું, સુકાનંદ સામે કશું નથી કર્યું, અભણો એ બધું કરી દીધું? અભણોને આપ્યું છે કે બધા દોડે તો શું થાય, તલવાર લઈને યુદ્ધના મેદાનમાં રજપૂતો કૂદી પડે, પણ લુહાર ઘડવા વાળો ભાગે તો તલવાર ના વગર હું લાકડા લઈને જાય. ખબર નથી, 1000 વર્ષ સુધી બૌદ્ધ ધર્મના પ્રચંડ પ્રતાપમાં વેદ વિદ્યા સુષુપ્ત થઈ ગઈ. અને એની અસર નીચે વેદના જે ભાષ્ય, ઉપનિષદના જે ભાષ્ય થયા એમાં પણ શૂન્યવાદ આવ્યો. એટલે શંકરાચાર્યને પ્રચ્છન્ન બૌદ્ધ કહેવામાં આવે છે, અદ્વૈતવાદને પ્રચ્છન્ન બૌદ્ધવાદ કહેવામાં આવે છે. વેદ વિદ્યા પણ જો અસર પડી, 1000 વર્ષનો ગાળો એટલે શું થાય ભાઈ, કેટલા શાસ્ત્રો આમથી આમ થઈ જાય. એ બૌદ્ધના શાસન નીચે પછી બૌદ્ધ ધર્મના પ્રચારના પ્રભાવ નીચે સાંખ્ય શાસ્ત્રની ઈશ્વર કૃષ્ણ વિરચિત જે સાંખ્યકારિકા બની એમાં ઈશ્વર નીકળી ગયો. આ રીતે નિરીશ્વર સાંખ્ય નિષ્પન્ન થયું અને કપિલ મુનિનું શેશ્વર સાંખ્ય લુપ્ત થઈ ગયું. પરંતુ કપિલ મુનિ શેશ્વર હતા એનું પ્રમાણ તો કે એના પ્રમાણ પ્રાચીન ગ્રંથો, મહાભારતમાં જે મોક્ષ ધર્મ પર્વ છે એમાં શેશ્વર સાંખ્ય છે. ભગવદ્ શ્રીમદ ભાગવત જેમાં કપિલ ગીતા છે એ કપિલ મુનિ માતા દેવહૂતિને જે સાંખ્યનો ઉપદેશ આપે છે એ સાંખ્ય શાસ્ત્ર શેશ્વર સાંખ્ય છે. ઈશ્વરની ભક્તિની બિલકુલ કપિલ મુનિ માતા દેવહૂતિને સમજ આપે છે. મહાભારતની અંદર જે સાંખ્ય શાસ્ત્ર છે એમાં કેટલું સરસ સ્વામીજી લખ્યું છે, અધ્યાય નંબર 302 શ્લોક 38મો, પંચવિંશતિ તમો વિષ્ણુર નિસ્તત્વ તત્વ સંજ્ઞિતઃ તત્વ સંશરણાત એતત તત્વમ માહુર મનીષિણઃ. 24 પ્રકૃતિના તત્વ, 25મું તત્વ છે એ ભગવાન વિષ્ણુ છે. જો સ્પષ્ટપણે પેલું સાંખ્ય શું કહેતું હતું, 24 પ્રકૃતિના તત્વ, 25મો કોણ? આત્મા, પુરુષ. એટલે આમણે શું કહ્યું? ભાગવત અને મહાભારતે જે કપિલ મુનિનું શૈશ્વર સાંખ્ય છે એમણે કે 24 પ્રકૃતિના તત્વો સાચા, પણ 25મો તમે જેને પુરુષ એટલે આત્મા એવું કહો છો એમ નહીં, 25મો પુરુષ એટલે ભગવાન નારાયણ વિષ્ણુ છે, 25મું તત્વ એ છે. હવે સમજો વાત મુદ્દાની. ઈશ્વરને બિલકુલ સ્વીકારી લીધા, બિલકુલ એટલે બિલકુલ, ત્યાં સુધી કહ્યું છે મોક્ષ ધર્મમાં અને શ્રીમદ ભાગવતમાં. અને ભગવદ્ ગીતામાં તમે જુઓ કે ભગવત આશ્રય વગર માયા ટળતી નથી, માયાને તરી શકાતી નથી. પણ સમજવાનું એ છે કે 24 તત્વો પ્રકૃતિના, 25મા તત્વ એ ભગવાન વિષ્ણુ નારાયણ, પણ તત્વોની સંખ્યા તો 25 જ રહી. જે 25 તત્વો એમણે કહ્યા નિરીશ્વરવાદી સાંખ્ય, એ જ કપિલ મુનિના શેશ્વર સાંખ્ય પ્રસ્થાપિત 25 તત્વો જ રાખ્યા, તત્વોમાં વધઘટ ન થઈ. તો 24 પ્રકૃતિના તત્વ, 25મા ભગવાન વિષ્ણુ, તો આત્મા ક્યાં ગયો? કે જે મોક્ષને પામે, જે મોક્ષ માટે યત્ન કરે એ તત્વ ક્યાં ગયું? એ તો સ્પષ્ટ જ ન થયું. ભગવાનનો સ્વીકાર કર્યો તો મોક્ષને પામે છે કોણ ને સાધના કોણ કરે છે? એમાં આ વાત મહારાજાએ કહી કે એમાં 24 તત્વો વેળો જીવ ઈશ્વરને ગણી લેવામાં આવે છે, કારણ કે જીવ વગર કોઈ તત્વો કંઈ કરી શકતા નથી. પરંતુ આ બંને ગ્રંથોને તમે વાંચો, મોક્ષ ધર્મ અને ભાગવતને, કપિલ ગીતાને, તો પરમાત્મા 25મો સમજાય. પણ જેમ જેમ આગળ વાંચો એટલે વળી પાછો 25મો છે એ પાછો પુરુષ આત્મા સમજાય, ઘડીક આત્મા સમજાય, ઘડીક પરમાત્મા સમજાય, ઘડીક આત્મા સમજાય, ઘડીક ભેદ સ્પષ્ટ થતો નથી. એટલે શું કરવું? એટલે શ્રીજી મહારાજ અહીંયા કહ્યું 52મા વચનામૃતમાં કે સાંખ્યશાસ્ત્ર જે શેશ્વર છે એની જ વાત છે. એ સાંખ્યશાસ્ત્ર 24 પ્રકૃતિના તત્વ અને 25મા પરમાત્મા એમ કહ્યું, પણ જ્યારે તત્વ 24 પ્રકૃતિના છે એનો નિષેધ કરીને પોતાના આત્માને નોખો સમજવા જાય છે ત્યારે 25મું જે તત્વ છે પોતાનો જીવાત્મા જ હાથમાં આવે છે પણ પરમાત્મા હાથમાં આવતા નથી. એટલે શું કરવું? એટલે શ્રીજી મહારાજે એમ કહ્યું કે યોગ શાસ્ત્રને સાથે લ્યો. જો છે બહુ મજાની વાત, પણ ટાઈટ થઈને બેસો તો જ મજા આવે, અને આમાં હોકારા થાય તો યોગશાસ્ત્રને સાથે જોડો તો તમને સ્પષ્ટ થઈ જશે. યોગશાસ્ત્રના પ્રથમ પ્રવર્તક મહર્ષિ હિરણ્યગર્ભ છે. આજે આપણી પાસે પાતંજલિ યોગ સૂત્ર નામે બિલકુલ નાનકડો ગ્રંથ, ભજનમાળા જેવડો મળે છે, અદ્ભુત ગ્રંથ, ગાગર ને સાગર, અતિ અદ્ભુત. એ યોગશાસ્ત્રનો ગ્રંથ છે. એ યોગશાસ્ત્ર આ ભેદને સ્પષ્ટ કર્યા, બિલકુલ સ્પષ્ટ. કેમ? એમણે 26 તત્વો ગણાવ્યા છે. 24 પ્રકૃતિના તત્વ, 25મું તત્વ એટલે જીવાત્મા, અને 26મા પરમાત્મા. થયો કોઈ ગોટો? બિલકુલ ક્લિયર કટ. 26મો પરમાત્મા છે, 25મો જીવાત્મા જે મોક્ષને માટે યત્ન કરે છે, અને 24 પ્રકૃતિના તત્વ. આ યોગશાસ્ત્ર એ બિલકુલ સરસ વાત કરી દીધી. અને આમે યોગશાસ્ત્રને વિદ્વાનો મોટે ભાગે શેશ્વર સાંખ્ય જ કહે છે. અને એ જોડિયું દર્શન છે, સાંખ્ય ને યોગ એ જોડિયું દર્શન છે. એક સિક્કાની બે બાજુ છે, એને નોખું કરી શકાય નહીં. એટલે તમે મોક્ષ ભાગી હો તો બંનેનો સાથે જ અભ્યાસ કરવો જોઈએ. એટલે મહાભારતમાં અને ભગવદ્ ગીતામાં ભગવાને સાફ સાફ કહી દીધું કે જે લોકો અજ્ઞાની છે ને એ યોગશાસ્ત્ર અને સાંખ્યશાસ્ત્રને જુદા માને છે. સાંખ્ય યોગો પ્રથક બાલાહા પ્રવદંતી ન પંડિતાહા, 5મો અધ્યાય ગીતા મહાભારતમાં પણ એ જ કહ્યું. અજ્ઞાની છે એમ કહે છે સાંખ્યશાસ્ત્ર અમારું જુદું છે ને યોગશાસ્ત્ર જે જુદું છે. ના, બંને એક સિક્કાની બે બાજુ છે. એકે કાઢી શકો ના કઢાય. અને શ્વેતાશ્વર ઉપનિષદમાં સ્પષ્ટ કહ્યું છે તમારે ભગવાનનું યથાર્થ જ્ઞાન મેળવવું છે, તત્કારણમ સાંખ્ય યોગાધિગમ્યમ. સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર બંને શાસ્ત્રના અભ્યાસથી જ તમે પરમાત્માનું એ કારણના કારણ જે પરમાત્મા છે એનું તમે વિશુદ્ધ જ્ઞાન મેળવી શકો. એક વાત જોઈ લો કે આપણા જે વૈદિક સત્શાસ્ત્રો છે એ સંપૂર્ણ પણ છે અને અપૂર્ણ પણ છે. બહુ મનમાં ગાંઠ વાળી લેજો. પછી આપણા સંપ્રદાયના ગ્રંથો હોય તો હું એ વાત લઈશ. સંપૂર્ણ પણ છે અને અપૂર્ણ પણ છે. સંપૂર્ણ એ રીતે છે કે મોક્ષ ઉપયોગી દરેક વાત એ વૈદિક સત્શાસ્ત્રની અંદર હોય છે, હોય છે ને હોય છે. અમુક વાતનો વિસ્તાર હોય છે, અમુક વાતો બીજ રૂપે ટૂંકમાં હોય છે. એટલે સંપૂર્ણ છે. અપૂર્ણ એ રીતે છે કે બીજ રૂપે ટૂંકમાં કહેલી વાતો સમજાતી નથી, એટલે બીજા શાસ્ત્રોનો આધાર લેવો પડે છે, એટલા માટે અપૂર્ણ છે. તમે શિક્ષાપત્રી વાંચો, શ્રીજી મહારાજે શું કહ્યું છે કે આ બધા અમે ધર્મો લખ્યા છે, પણ આનો વિસ્તાર તો અમારા સંપ્રદાયના બીજા ગ્રંથો થકી જાણી લેવો. જોયું? એટલે ભાઈ હું તમને શું કહું છું કે ભાગવત ગીતા ઉપનિષદ વગેરે ગ્રંથો તમે ભણ્યા હો, એનો અભ્યાસ કર્યો હોય, પછી તમે વચનામૃત લઈને બેસો, ત્યારે તમને એમ થાય કે આ હા હા, મારો બાપ આમાં શું વાત કરે છે. એમને પછી તમે આ ખોટે ખોટા સરપોરી વાતો કરી કરી ઓહો ઓહો ઓહો, પણ એકની એક જ વાત આવે એમાં, એને જે કેવું છે એક જ વાત આવડે, પાછી એને એક બીજી વાતની ઉકેલ ન પડે, કારણ કે ભણ્યા જ નથી. પરંતુ આ શાસ્ત્રો વેદ ઉપનિષદ ગીતા ભાગવત ભણ્યો હોય, પછી વચનામૃત લે, પછી એમ થાય ઓહો હો, જે આંટીઓ મુમુક્ષુને નડે છે એના મારા બાપે કેવી ઉકેલી છે. એટલે કોઈ પણ સંપ્રદાયનો મુમુક્ષ હોય, પણ જો વચનામૃતનો અભ્યાસ કરે તો એ મોક્ષ માર્ગમાં ભૂલો ન પડે. અને પૂર્વગ્રહ રહિત કોઈ પણ સંપ્રદાયનો મુમુક્ષ હોય, પણ વચનામૃત વાંચે ત્યારે એને એમ થાય કે આમાં જવાબ આપ્યા છે, અજોડ છે. સ્વીકારવો ન સ્વીકારવો પછી તમારી મરજીની વાત છે, પણ એકવાર તો એમ થઈ જાય કે આમણે જે રહસ્ય ખુલ્લું કર્યું છે એ તો એના બાપની મિલકત છે. પણ એ તમે ક્યારે બીજાની છાતી ઉપર કહી શકો? તમે ભણ્યા હો ત્યારે તમને એમ થાય, કારણ કે ઘણી વાતો બીજ રૂપે છે અને એ આટીઓ છે. એ ભણ્યા હોય ભણતરનો કોઈ દિવસ નિષેધ ન કરાવે. હવે આજે તમે મારી પાસે સાંભળવા બેઠા છો, શું કામ બેઠો? હું પાણી વાળતો હોત તમે આવો? તમે કયા મોટે મને બહુ ખાર ચડી જાય ભણ્યા વગર, મને હજી રંચ છે. ઉપનિષદ કહે છે ભૂમાવે તત્ સુખમ નાલ્પે સુખમ અસ્તિ, વિશાળતામાં જે સુખ છે એ સંકીર્ણતામાં નથી. અને વિશાળ મોટો કોને કહેવાય? વડલાને મોટો કહે છે. શું કામ? કેટલાયને સમાવી લે છે. મોટાઈની મોટાપણું શું? અનેકને સમાવે. આ સહજાનંદ સ્વામીની મોટાઈ છે કે જો આવું કોઈ કહ્યું છે કે તમે ચારેય શાસ્ત્રોને લઈ આવજો સાથે, નહીતર એમ ન બોલના કે એક જ વચરા રાજ્ય હો કે બીજું કશું સ્વામી ના જોતા કીધું સર ના કહો કીધું સર. આ વાક્ય આ તમે જુઓ, આ વાવનમું વચનામર કે સાંખ્ય યોગ વેદાંત પંચરાત્ર ચારે શાસ્ત્ર થી જાણે એને પૂરો જ્ઞાની કહેવાય. તમે લઈ આવો તો ખરા, કોઈ જગ્યાએ મળે તમારી છાતી માં ડામ દેજો, હું હજી જીવું છું. આને મોટાઈ કહેવાય ભાઈ, આને વિશાળતા કહેવાય. અને જ્ઞાની કોને કહ્યો શાસ્ત્રમાં? જેની દ્રષ્ટિ ખુલી ગઈ છે. બુદ્ધે અનાગ્રહ, અનાગ્રહ જેવો, બુદ્ધિનો અનાગ્રહી જેવો, જેની દ્રષ્ટિ ખુલી છે એને જ્ઞાની કહેવાય. પણ જેની દ્રષ્ટિ જ ખુલી નથી, દ્રષ્ટિ વિશાળ જ નથી થઈ, તો એ અજ્ઞાની છે એમ શાસ્ત્રો કહે છે. હકીકતમાં તો અનુયાયીઓ જ અણસમજણે કરીને પોતાની સંકીર્ણતાને લીધે જ પોતાના ઈષ્ટદેવને કાપી કૂપીને એક વાડામાં નાના કરીને પૂરી દેતા હોય છે. આગળ આપણે જોયું ને કે પેલા ગૌડપાદ આચાર્ય એ સાફ સાફ ઉપનિષદોમાં સૃષ્ટિની ઉત્પત્તિ વગેરે બધું લખ્યું છે, પણ ગૌડપાદ આચાર્ય પોતાની પ્રતિષ્ઠામાં વધારો કરવા માટે એમણે આખી બ્રહ્મ સૃષ્ટિને ઉડાડી નાખી, સૃષ્ટિની ઉત્પત્તિને ઉડાડી નાખી. એમ વચનામૃતમાં, શિક્ષાપત્રીમાં, શ્રીજી મહારાજના સિદ્ધાંતોમાં, મોટા મોટા ગોપાળાનંદ સ્વામી, ગુણાદિત્યાનંદ સ્વામી, અબજી બાપા વગેરે જે જે વસ્તુનો સ્વીકાર કર્યો હોય છે એને પોતે અમુક સંકીર્ણ લોકો કાપી કૂપીને એ વસ્તુને કાપી નાખે છે. અને એનું પાપ શું થાય છે? એમાંથી જ કોઈ અનિશ્વરવાદી એવો પંથ પેદા થાય છે, જે હજારો સેંકડો વર્ષ સુધી અનેક મુમુક્ષુઓને રઝળતા મૂકી દે છે. દોષ પ્રારંભ કરનારને લાગે છે. એટલે ભલા થજો, ભલું કરજો. શાસ્ત્રમાં લખ્યું હોય એને કાપ કૂપ કરી અને એક વાડામાં ઈષ્ટદેવને ન પૂરતા, બહુ મોટો દ્રોહ છે, આજે ન દેખાય. અમને જે રોષ હોય છે ને એ હોય છે, પેઢીઓ દર પેઢી પછી શું થાય, એમાંથી જ આપણે પોતાના ઈષ્ટદેવનો ઇનકાર કરતો સંપ્રદાય પેદા કરીએ. આ તો બધું આવું જ છે, ઓલું આમ કે છે, ઓલું આમ કે છે, છોડો બધી બબાલ. સ્વીકૃત કરે અને એમાંથી પોતાના ઈષ્ટદેવની જે મહત્તા છે એને પ્રદર્શિત કરાવે, એ ખરો અનુયાયી છે. તો યોગશાસ્ત્રને સાથે લ્યો, એટલે 24 પ્રકૃતિના તત્વ, 25મો જીવાત્મા, 26મા પરમાત્મા. જે સાંખ્યથી ગડબડ થતી હતી એ યોગશાસ્ત્રી ઉકેલી દીધી. અને કેટલી સરસ એમણે કહી દીધું કે ઈશ્વર એટલે ભાઈ પરમાત્મા એ પરમાત્મા છે ને આત્મા એ આત્મા છે, કહીને છૂટી નથી ગયું ગણતરી કરાવીને. યોગશાસ્ત્ર એમણે સ્પષ્ટપણે કહી દીધું પરમાત્મા કેવો છે, ક્લેશ કર્મ વિપાક આશયહી અપરામૃષ્ટઃ પરમ પુરુષ પુરુષ વિશેષઃ ઈશ્વરઃ સહ પૂર્વેષામપી ગુરુ કાલેન અન અવચ્છેદાત. એ સાધના કરીને મુક્ત નથી થયો, સદા કાળથી કાળ કર્મ માયા વાસના આશયો બધાથી એ મુક્ત છે. અને જે જે સાધના કરીને મુક્ત થાય છે એનો એ ગુરુ છે, એને કોઈ કાળની સીમામાં બાંધી શકાતો નથી કે ક્યારે મુક્ત થયો, અનાદિ મુક્ત જ છે. એવો ઈશ્વર છે, એના જેવો કોઈ થાય નહીં, એના જેવો કોઈ છે નહીં. આટલું સરસ નિરૂપણ એમણે પરમાત્માનું યોગશાસ્ત્રીએ કહ્યું. હવે સમજવાનું છે કે યોગશાસ્ત્રને સાથે લીધું છતાં કંઈક ખામી શું છે, હજી અધૂરપ છે. અધૂરપ શું છે જાણો, કે યોગશાસ્ત્રે પરમાત્માનો સ્વીકાર કરી લીધો સ્પષ્ટપણે, આપણો ગોટો કાઢી નાખ્યો, પરંતુ એને પૂછો કે મોક્ષ શું કહેવાય, મોક્ષ તમે શેને માનો છો, યોગશાસ્ત્ર શું કહે છે, કે જ્યાં સુધી નિર્વિકલ્પ સમાધિ ન થાય ત્યાં સુધી મોક્ષ જીવનો થતો નથી. નિર્વિકલ્પ સમાધિ એ જ પરમ મોક્ષ છે. તો આપણે પૂછીએ ભાઈ નિર્વિકલ્પ સમાધિ એટલે શું, તો એમણે કહ્યું તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. દ્રષ્ટા એવો જે આત્મા એ પોતાના સ્વ સ્વરૂપમાં સચ્ચિદાનંદ સ્વરૂપમાં સ્થિત થઈ જાય, એ પરમ મોક્ષ ને એ જ પરમ નિર્વિકલ્પ સમાધિ. એક આત્મ તત્વ પ્રકાશી રહે એવો થઈ જાય નિર્વિકલ્પ સમાધિ, એ મોક્ષ છે, એ નિર્વિકલ્પ સમાધિ છે. ઠીક 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 ઠીક, એ થાય કેમ, તો યોગશાસ્ત્રે કહ્યું યોગસ ચિત્તવૃત્તિ નિરોધ. ચિત્તની વૃત્તિઓ છે ને એને નિરોધ કરો, અવરુદ્ધ કરો, આત્મામાં લીન કરો સ્વસ્વરૂપમાં, એટલે તમે નિર્વિકલ્પ દશાને પામશો, સમાધિને પામશો. બહુ સરસ. પણ એ વૃત્તિઓનો નિરોધ કેમ કરવો, હા અભ્યાસ વૈરાગ્યાભ્યામ ત નિરોધ. અભ્યાસ અને વૈરાગ્યથી એ ચિત્તવૃત્તિઓનો નિરોધ થાય છે, અવરુદ્ધ થાય છે, લય થાય છે. સારું, વૈરાગ્ય જે છે ને યોગશાસ્ત્રે સીધે સીધો સાંખ્ય શાસ્ત્રનો લીધો છે, કે પ્રકૃતિના 24 તત્વોનો પુરુષ પ્રકૃતિનો વિવેક કરો એટલે તમને ખોટું ખોટું જણાય જાય, એ વૈરાગ્ય છે. એ બિલકુલ યોગશાસ્ત્રે વૈરાગ્ય છે એ યોગ સાંખ્ય શાસ્ત્રનો લીધો, પરંતુ એની વધારે ને વધારે ભાર જોર છે એ અભ્યાસ ઉપર છે. અને એ અભ્યાસ કયો, અષ્ટાંગ યોગ. અષ્ટાંગ યોગ એટલે યોગશાસ્ત્રમાં વર્ણિત છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા ને સમાધિ, આ આઠ સ્ટેપ છે, એટલે અષ્ટાંગ યોગ કહેવાય છે. એનો અભ્યાસ કરો, કઈ રીતે, યમ નિયમ પાળતા પાળતા, પ્રાણાયામની સાધના કરતા કરતા, પ્રાણાયામની સાધના કરતા કરતા, સ્વસ્વરૂપનું અનુસંધાન રાખતા, એટલે કે વૃત્તિઓને આત્મ સ્વરૂપ તરફ પાછી વાળીને નિરાલંબ આત્મામાં એ વૃત્તિઓને સ્થિર કરવાનો ધ્યાન ધારણાથી નિરંતર અભ્યાસ કરો, એટલે એ કરતા કરતા વૃત્તિઓ લય થતા નિર્વિકલ્પ સમાધિ થશે. અને નિર્વિકલ્પ સમાધિ એટલે સ્વસ્વરૂપની પ્રાપ્તિ, અને સ્વસ્વરૂપ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ એ જ પરમ મોક્ષ. આવ્યો ભગવાન કે ના, કયો ભગવાન આવ્યો વચ્ચે? એટલે આ યોગ શાસ્ત્રને પણ નિર્બીજ યોગ કહેવામાં આવે છે. નિર્બીજ અને સબીજ, બીજ વાળું હોય એને સબીજ કહેવાય. બીજ શું છે, સર્વનું બીજ કોણ છે, કોણ છે, પરમાત્મા. એ જેમાં હોય એ સબીજ, એ જેમાં નીકળી જાય એ નિર્બીજ. તો આ જે બતાવ્યું નિર્વિકલ્પ સમાધિ થી મોક્ષ એ છે યોગશાસ્ત્ર બતાવ્યું, તો એ નિર્બીજ યોગશાસ્ત્ર છે. પરંતુ એ યોગશાસ્ત્ર તરત જ કહે છે કે ભાઈ તમે વૈરાગ્ય અને અભ્યાસથી તમે નિર્વિકલ્પ સમાધિ પામો અને મુક્ત થઈ જાઓ, એવું નથી. તો ઈશ્વર પ્રણિધાનાત્વા, તમે ભગવાનની ઉપાસના કરો તો ભગવાનની ઉપાસનાના બળે પણ તમે નિર્વિકલ્પ સમાધિ પામી શકો છો. આ સ્વીકારી લીધું, આ વાત એમણે કરી. પણ સમજવાનું એ છે, ઈશ્વરનું અવલંબન લ્યો, ઉપાસનાનું અવલંબન લ્યો. કરવાનું છે શું? નિર્વિકલ્પ સમાધિ. ક્યાં પહોંચવાનું છે? હું કહું એટલું તો બોલો. નિર્વિકલ્પ સમાધિએ પહોંચવાનું છે. ઉપયોગ ઈશ્વરનો કરવાનો છે, એટલે સાધન થયું. જેમ આપણે કોઈ જગ્યાએ જવું હોય તો આમ સીડી ચડવી પડે. અવલંબન લ્યો, મન તમારો વૃત્તિઓ ફાંફામાં ફાંફા મારે છે ને, તો ભગવાનની મૂર્તિ રાખો, એની ઉપાસના કરો, એટલે મૃત્યુ જલ્દી સ્થિર થશે. કારણ કે નિરાકાર આત્મામાં, નિરાલંબમાં કેવી રીતે નિર્વિચાર સમાધિ ધ્યાનવાળા છે પ્રકરણો, પણ એ કેવી રીતે થાય? હોય એના કરનારા ભલે કરે, પણ તમે ઈશ્વર પ્રણિધાન કરો એટલે મન મૃત્યુ સ્થિર થશે. સ્થિર થતા 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 તમારે પહોંચવાનું છે ક્યાં? નિર્વિકલ્પ સમાધિ. ઓ, એટલા માટે જોજો, સમાધિ મુખ્ય થઈ ભગવાન ગૌણ થયા. એટલે જે જે યોગ માર્ગી હશે ને એના તમે જીવન ચરિત્ર વાંચો અથવા યોગનો અભ્યાસ કરનારા હોય ને મળો, એ શું કહે છે કે સવિકલ્પ સમાધિ થાય ત્યાં સુધી તમે ઈશ્વરની મૂર્તિ પકડી રાખો, ઉપાસના પકડી રાખો. સવિકલ્પ સમાધિ એટલે ભગવાન અને ભક્ત બે વચ્ચે, ધ્યેય અને ધાતા બે જ વચ્ચે. આ ભગવાન છે અને હું આત્મનો ભક્ત છું, આ બે જ રહીએ, બાકી બધું જ વૃત્તિમાંથી ખરી જાય, એને સવિકલ્પ સમાધિ કહેવાય. એટલે ભગવાનની ઉપાસના કરતા કરતા, ધ્યાન કરતા 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 તમે એક ભગવાન અને એક તમારું સ્વરૂપ પ્રકાશ એટલું રહી જાય, એ પહોંચો સ્થિતિએ સવિકલ્પ સમાધિએ, એટલે પછી તમે મૂર્તિ ઉપાસના મૂકી દો. જો તમે નહીં છોડો તો તમે નિર્વિકલ્પ સમાધિને નહીં પામો. આ બધા યોગ માર્ગો આ કે તમે બધા તોતાપુરી સહિત બધાને તમે જીવન ચરિત્ર વાંચી લો. રામકૃષ્ણ પરમહંસ પાસે તોતાપુરી છોડાવવાનો પ્રયાસ કરેલો છે. સવિકલ્પ સુધી એનો આધાર લ્યો અને પછી એને તમે મૂકી દો, તો જ તમે નિરાકાર એવો જે આત્મા છે એમાં તમે સ્થિતિ પામશો. હવે આનાથી થયું શું કે ભાઈ સાગરને છોડીને ખાબોચિયામ ડૂબવા જેવું થયું. પરમાત્મા સાગર છે, મહાન છે, સર્વજ્ઞ છે, એને છેલ્લે છોડી અલ્પજ્ઞ એવું સ્વસ્વરૂપ આત્માનું છે એમાં ડૂબવાનું તરવાનું રહ્યું. આ એક. બીજું કે સમાધિ મુખ્ય છે, ભગવાન ગૌણ છે, એટલે ગૌણ હોય એટલે કોઈ ભાવ ન આવે. વધારે ભાવ ક્યાં રહે? સમાધિમાં જેવો ભાવ આકર્ષણ રહે એવું ભગવાનમાં ન રહે, ગૌણ થાય. અને જ્યારે ગૌણ થાય ત્યારે મૂર્તિ ઉપાસના કરતા હોય તો પણ એક પ્રતીક રૂપે રહી જાય, પરંતુ સજીવ ન થાય. સજીવ શું છે? ભક્તિભાવ ન આવે કે એને ભૂખ લાગી છે, લાવો થાળ ધરાવો, એને તરસ લાગી છે, હાલોને પાણી ધરાવો, એને ટાંડવાતી છે, હાલોને ઓઢાડો, હાલોને ગરમી થતી છે, હાલોને પંખો નાખવું, એની ભગવાનની ઉપાસના કરતા કરતા થાય નહીં. એટલે ત્રણ ખોટ આવી. એક તો સાગરને છોડીને ખાબોચિયામાં તરવાનું થયું, સમાધિ મુખ્ય થઈને ભગવાન ગૌણ થયા, અને ભગવાન પ્રતીક રૂપે રહ્યા એટલે ભાવને પ્રેમનો ઉદ્રેક ન આવ્યો. એ ત્રણેય ખોટને ટાળવા માટે શ્રીજી મહારાજ કહે છે કે પંચરાત્ર શાસ્ત્ર લ્યો. પંચરાત્ર શાસ્ત્ર લેશો એટલે આ ખોટ ત્રણેય નીકળી જશે. પંચરાત્ર શાસ્ત્ર શું છે ભાઈ? આ બધા જ મેં પહેલા આપણે મને હતું જો, મેં કીધું આમાં ન શાસ્ત્રની ખબર હોય, ન નામ સાંભળ્યા હોય, હવે એની આગળ આ કથા કરવાની, અને પૂછીએ તો ડોલે નહીં. ભણેલા હોય છે, કઈ મારી જેટલા કઈ અંગૂઠા છાપ નથી, આ બધા મોક્ષ ની પડી જ નથી, હલી નથી હકતા. પંચરાત્ર શાસ્ત્ર ને લ્યો. પંચરાત્ર શાસ્ત્ર શું છે ભાઈ? પંચ એટલે પાંચ, રાત્ર એટલે કાલહ સમય સત્ર, પાંચ વખત. પણ શું? પરાત્પર નારાયણે પાંચ વખત પાંચ ઋષિઓને જે ઉપદેશ આપ્યો એનો સંગ્રહ, એનું નામ પંચરાત્ર શાસ્ત્ર. આ મૂળ શું છે કે આ તમને આ બધું પહેલું વહેલું છે, એટલે પેલી વેતરી ગાય હોય ને એને આંચળે અડો ને ઠેકડો મારે. આમાં બધું એવું છે. પંચરાત્ર પાંચ ઋષિઓ કોણ? શાંડિલ્ય, ઔપગાયન, મોંજાયન, કૌશિક અને ભારદ્વાજ. આ પાંચ ઋષિઓને પાંચ વખત નારાયણે સ્વયંએ જે ઉપદેશ આપ્યો એનો સંગ્રહ, એનું નામ પંચરાત્ર શાસ્ત્ર. મળે છે? તો શું ઉપદેશ આપ્યો પાંચ વખત? પહેલી વખત જ્ઞાન રાત્રમાં ભગવાને પોતે પોતાના પર સ્વરૂપ વિશે સમજાવ્યું, દિવ્ય ધામ સ્થિત પર સ્વરૂપ વિશે સમજાવ્યું. અને એ જે પર સ્વરૂપ પરાત્પર નારાયણ છે એ સૃષ્ટિની ઉત્પત્તિ સમયે ચતુર્વ્યૂહ રૂપે થાય છે, વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ ને પ્રદ્યુમ્ન રૂપે થાય છે. અને એ જ નારાયણ પૃથ્વી ઉપર સમયે સમયે અવતાર ધારણ કરે છે. આવો ઉપદેશ પ્રથમ વખત જ્ઞાન રાત્રમાં આપ્યો, એટલે કે જ્ઞાન સત્રમાં આપ્યો. બીજી વખત મંત્ર રાત્રમાં, એટલે મંત્ર સત્રમાં ભગવાને ભગવાનના નામનો મહિમા, મંત્રનો મહિમા, મંત્રની ઉત્પત્તિ, મંત્ર જપવાની વિધિ ને મંત્રથી મળતી સિદ્ધિ, આ ભગવાન ઉપદેશ આપ્યો. ત્રીજી વખત ભગવાને અર્ચના રાત્રમાં મૂર્તિની પ્રતિષ્ઠા, એની વિધિ, એમની પૂજા અર્ચના, હા ત્રીજું છે આચાર રાત્ર, આચાર રાત્ર ત્રીજું. આચાર રાત્રમાં એ આવ્યું કે દૈનિક જીવનમાં જે પાળવાનો સદાચાર છે એ ભગવાને બતાવ્યો. ઉપરાંત ભગવાનના આશ્રયનો મહિમા, શરણાગતિનો મહિમા, દીક્ષિત થવાનો મહિમા, કંઠી તિલક વગેરે ભગવાનના ચિહ્નો ધારીને સત્સંગી થવાનો, ભક્ત થવાનો જે મહિમા છે એ ભગવાને ત્રીજી વખત આચાર રાત્રમાં બતાવ્યું. ચોથી વખત અર્ચના રાત્રમાં ભગવાને મૂર્તિનો મહિમા, મૂર્તિનો પ્રતિષ્ઠાવિધિ, મૂર્તિનો ષોડશોપચાર પૂજન, ભગવાનનું બાહ્ય પૂજન, માનસ પૂજન, આ બધું બતાવ્યું. અને પાંચમી વખત પ્રાયશ્ચિત રાત્રમાં ભગવાનની ભક્તિ અને મૂર્તિની સેવા પૂજામાં જે કોઈ ભૂલ થાય છે એના પ્રાયશ્ચિત શું કરવા એ બતાવ્યું. આવું મોક્ષોપયોગી અતિ અદ્ભુત શાસ્ત્ર એ પંચરાત્ર શાસ્ત્ર છે. એના વક્તા સ્વયં નારાયણ છે. પણ જેમ 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 સમય ગયો એટલે ઝાંખું પડતું ગયું, એટલે ફરીથી નારદજી આ પંચરાત્રનો પ્રચાર કરવા માંડ્યો, બધાને કહેવા માંડ્યા, કથા કરવા માંડ્યા. એટલે એ પંચરાત્ર નારદ પંચરાત્ર તરીકે પ્રસિદ્ધ થયું જે આજે મળે છે. પણ એની ઘણી સંહિતાઓ છે, ભારદ્વાજ સંહિતા છે, વિશ્વક્ષેત સંહિતા છે, ઘણી સંહિતાઓ છે, સંકર્ષણ સંહિતા છે. એટલે કોઈ એકાદ સંહિતા તમારી પાસે આવી જાય એટલે એમ ન માનવું કે આખું પંચરાત્ર શાસ્ત્ર આવી ગયું છે. બહુ વિશાળ પંચરાત્ર શાસ્ત્ર છે. એ પંચરાત્રનો ટૂંકો સાર શું છે કે એ જે પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે એ પૃથ્વી ઉપર જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે એ અવતારને જે નવધા ભક્તિ એ ભજે છે, એની જે ભક્તિ કરે છે, એ તત્કાળ સંસાર સાગરથી મુક્ત થઈ જાય છે. અને એ જે ભગવાનની પ્રાપ્તિ, એ જ પરમ મોક્ષ. જીવતા પણ એ જ નવધા ભક્તિ કરવાની, અને દેહ છોડ્યા પછી પણ બ્રહ્માત્માના તત્ર સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, ભગવાનના ધામમાં રહીને પણ એ જ કરવા. ભગવાન છોડવા જેવો નથી એ પંચરાત્રએ આપણને બતાવ્યું. એ જ કરો, એ જ. એટલે શ્રીજી મહારાજે વર્તાલના પહેલા વચનામૃતમાં કીધું કે પ્રાણ લીન થઈને નિર્વિકલ્પ સમાધિ થાય કે ન થાય, પરંતુ મને મળ્યા જે ભગવાન એ પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે, એ જ સર્વ કરતા હર્તા ધરતા છે, એમાંથી ક્યારે મતિ ચલે નહીં, એની અનન્ય ભક્તિમાંથી ક્યારે ડગે નહીં, એના આશ્રયમાંથી ક્યારે પડે નહીં, એવી દ્રઢ અચલ મતિ, એ જ નિર્વિકલ્પ સમાધિ, એ જ પરમ મોક્ષ. હે, આ પંચરાત્ર શાસ્ત્ર એ આપણને બતાવ્યું. હવે વાત તો સાચી ભાઈ કે આપણે પંચરાત્ર શાસ્ત્રથી એ ભગવાનને આપણે સ્વીકારી લીધા કે એની ભક્તિ આપણને અવતારોની આ તે બધું બતાવી દીધું, એ સિવાય બીજું કરવા જેવું નથી. પણ હવે સમજો થોડું, આજે જે યોગા બહુ પ્રચલિત છે ને, યોગ કહેવાય પણ બધા બોલે યોગા, હવે તો કૂતરા માટેના યોગ નીકળ્યા છે એને ડોગા કહેવામાં આવે છે. ના ના, હકીકતે એને ડોગા કહેવામાં આવે છે. એની પાસે આસન કરાવે, એને વળી સ્ટ્રેસ થાય છે, તે મૂકી દો ને જંગલમાં છૂટા. યોગા, યોગાસન કરાવે છે, પ્રાણાયામ કરાવે છે, ધ્યાન કરાવે છે. ઘણી બધી હવે બધી ઇન્સ્ટિટ્યૂટ ને આ બધું ચાલે છે, લોકો જાય છે. તમને બીપી હોય, ડાયાબિટીસ હોય, સ્ટ્રેસ હોય, આ બધું હોય, મટે છે. એ યોગ સાધના એટલે આસન પ્રાણાયામ વ્યાયામ એ બહુ સારી વસ્તુ છે. અને એમાં તું તમને કહું ને કે જેને દમ ને શ્વાસ ને ડાયાબિટીસ ને આ કોલેસ્ટ્રોલ ના અંતે વાના હાંધા ના અંતે બધું કેટલી બધું હોય ને એ બધું લાગી ગયું હોય ને, સારામાં સારો તેવરજીનો પ્રચલિત 7 મિનિટનો યોગનો કાર્યક્રમ છે. 1 મિનિટ 1 કસરત કરવાની, 7 મિનિટમાં 7 કસરત, 24 મિનિટ 24 કલાકમાં 7 જ મિનિટ આપવાની, અને ઘોડા જેવા થઈને ફરો. એ આપણે ગુરુકુલ દ્વારા જતીનભાઈ છે અમીન, એ બધાને શીખવાડે છે. 3 મહિનામાં 3 માના પત્રા હું તમને લખી દઉં, તમને ફાયદો થાય. હું દવા ખાઈ ખાઈને મરી ગયો સામે, હું 8 મહિનાથી કરું છું, મને એક પીકડો મેં ખાધો નથી. કરવા જેવો છે આ. એટલે યોગ તમે કરો, તમે માંદા હો અને શરીરના શાસ્ત્ર માટે તમે યોગ કરો, એનો વાંધો નથી, એ એક સારી વાત છે. પણ તો ઘણા યોગ શિક્ષકો, ગુરુઓ, સંન્યાસીઓ એ તમને શું કહે છે કે ભાઈ તમે મોક્ષાભિલાષી છો તો તમે મૂર્તિ પૂજાના અંતે ઘણા એવા વિપશ્યના એવા જે કેન્દ્રો છે તે તમને કંઠી મૂજા મૂર્તિ આ તે બધું છોડાવી દે છે. એન્ટ્રી ત્યારે આપે તમને, પૂજા નહીં કરવાની, કંઠી કાઢી નાખો, મૂર્તિપૂર્તિ સાથે નહીં લાવવા, તો જ પછી તમને અમારા ધ્યાન યોગ સેન્ટરમાં પ્રવેશ મળે. આવા પણ છે. એટલે ભગવાનની કશી જરૂર જ નથી. એટલે કોઈ પણ તમને યોગ શિક્ષક ગુરુ એમ કહે કે ભાઈ તમે આ કરો ને આંખને આમ કરો ને પછી આમ ઊંચું છોડાવો ને પછી આમ કરો ને એ બધું કરશું, પણ ભગવાનની ઉપાસના ભક્તિ છોડવી નહીં, નહીતર બહુ મોટી ખોટ પડે. આવું શું કામે થાય છે? આપણે જોયું ને કે શાસ્ત્ર છે વિશાળ છે, યોગ શાસ્ત્ર છે એ બહુ વિશાળ હૃદય છે. જે જે પ્રકારે સમાધિ થાય છે એ બધાનો સ્વીકાર કર્યો છે. સમાધિ તો ભાઈ મંત્રથી પણ થાય, ઔષધથી પણ થાય, પ્રેમથી પણ થાય, કૃપાથી પણ થાય. સમાધિ તો ઘણા પ્રકારે થાય, પણ યોગશાસ્ત્રની મર્યાદા કહો તો મર્યાદા અને ખામી કહો તો ખામી, પણ એમણે આત્યંતિકપણે ભગવાનની જ આવશ્યકતા છે એવું પ્રતિપાદન ન કર્યું. કારણ કે વા મૂકી દીધો, ઈશ્વર પ્રણિધાનાત્વા. આ વસ્તુ થાય એટલે તમે સ્વીકારો તો ભલે, વાત એની સાધના પદ્ધતિ બતાવી છે એટલે એટલે આવો ગરબડ થાય છે. પણ હકીકતમાં યોગશાસ્ત્રનો હેતુ એ નથી. જેના જેનાથી થાય છે એનો એનો સ્વીકાર કર્યો છે. અને પછી બીજા તમે ચેપ્ટર વાંચો તેમાં પરમાત્માના સ્વાધ્યાયથી મંત્ર જપથી શું ફાયદા થાય છે યોગશાસ્ત્ર અદ્ભુત વર્ણન કરે છે. એટલે આવી ભૂલ ન થાય એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું પંચરાત્ર શાસ્ત્રનો સાથ લ્યો. પંચરાત્ર શાસ્ત્ર એટલે ટૂંકમાં સમજો ભક્તિશાસ્ત્ર. કોઈ ભાગવત આદિ રામાયણ આદિ જે ભક્તિશાસ્ત્રો છે બધા પંચરાત્ર શાસ્ત્ર જ કહેવાય. વિશાળ દ્રષ્ટિએ તમે ક્યાં પંચરાત્ર વાંચવા જવાનો છો એ ખબર જ છે. ભગવાનના અવતાર, ચરિત્ર, ઉપાસના, મૂર્તિની એ બધી જે વાતો કરે છે એ ભક્તિશાસ્ત્રો છે. તો ભાગવદાદિક શાસ્ત્રો પંચરાત્ર એનો સહકાર લો. તો એ શું કહે છે કે ભાઈ જોજો જોજો ઉભા રહ્યો, તમે કોઈ પણ હિસાબે સવિકલ્પ સમાધિએ પહોંચો પછી યોગના માર્ગીઓ જે છે એમ કહે છે કે તમે મૂર્તિ ઉપાસના ભક્તિ આ બધું મૂકી દો, એવું કહે તો છોડતા નહીં. કેમ? તમે સવિકલ્પ સુધી પહોંચી ગયા છતાં પણ તમે ભગવાનને વળગીને જ રહો તો તો વળગતા વળગતા ત્યાં જ ભગવાનના સ્વરૂપમાં નિર્વિકલ્પ સમાધિ થાય છે. એ અમારો આધારભૂત વાત છે. રાધાજી, લક્ષ્મીજી ઘણે મુક્તો થયા છે, એ બધા ભગવાનની મૂર્તિમાં નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત થઈ ગયા છે. માટે છોડશો નહીં, આ આપણને પંચરાત્ર શાસ્ત્ર બતાવે છે. ગૌણતા હતી, શુષ્કતા હતી, અને ભગવાન અંતે છોડી દેવાની વાત યોગશાસ્ત્રમાંથી મળતી હતી એ પંચરાત્રે કાઢી નાખી. ભગવાનનો ભેદ નહોતો પડતો આત્મા પરમાત્માનો સાંખ્યથી એ યોગશાસ્ત્રએ આપ્યો. યોગશાસ્ત્રમાં જે શુષ્કતા હતી એ પંચરાત્રએ આપી, અને ઉલટાનો આપણામાં એવું દ્રઢ કર્યું આ ભક્તિશાસ્ત્ર તો પંચરાત્ર શાસ્ત્રએ કે ભગવાનના અવતારો છે એ ધ્યાન કરવા યોગ્ય છે, ભગવાનની મૂર્તિ છે એ ઉપાસના ભક્તિ ધ્યાન કરવા યોગ્ય છે, એ ભગવાન છે એની એને પ્રત્યે ભાવ પ્રેમ એ જ દ્રઢ કરવા જેવો છે, અને ભગવાન સદા સર્વદા સાકાર છે એ પંચરાત્ર શાસ્ત્ર બતાવે છે. પણ હવે પંચરાત્ર શાસ્ત્રમાં થોડી તકલીફ છે, ભક્તિ માર્ગીઓમાં તકલીફ છે. શું તકલીફ છે? એ તકલીફ એ છે કે ભગવાનના અવતારોને વિશે ભક્તિ તો આપી પંચરાત્ર, પરંતુ ભગવાન તો સર્વતંત્ર સ્વતંત્ર છે. એટલે પૃથ્વી ઉપર જ્યારે અવતરિત થયા હોય ત્યારે ક્યારેક એવી માનવ માનવ લીલા ભરેલી ચેષ્ટાઓ કરે ત્યારે એમ થાય કે આ ભગવાન કહેવાય. ભગવાનની મનુષ્ય લીલાઓમાં જોઈને ભગવાનની વિશે મનુષ્ય ભાવ આવે કે આ તો આપણા જેવા છે અથવા આપણા જેવાય નથી, એટલે ભગવાનનો આશ્રય તૂટી જાય, ભગવાનમાંથી ભક્તિ તૂટી જાય, કે આને ભગવાન ન કહેવાય. એ ભક્તિ ન તૂટે અને ભગવાનના મનુષ્ય ચરિત્રોમાં મનુષ્ય ભાવ ન આવે એટલા માટે શ્રીજી મહારાજ કહે વેદાંત શાસ્ત્રને લ્યો. એ વેદ વિદ્યા તમે પીધી હશે તો હવે તમને શું સમજાય છે, કારણ કે વેદ વેદાંત છે. વેદાંત એટલે ઉપનિષદ, ઉપનિષદ અને તત્સંબંધી બ્રહ્મસૂત્ર ગીતા આદિ કે વેદાંત ગ્રંથો કહેવાય. તો એ ભગવાનના મૂળ પરાત્પર સ્વરૂપનું, શુદ્ધ સ્વરૂપનું અત્યંતપણે નિરૂપણ કરે છે કે ભગવાન કેવા છે. સર્વકારણના કારણ છે, સર્વાધાર છે, સર્વવ્યાપક છે, નિર્ગુણ છે, અદ્વૈત છે, નિરંજન છે અને પ્રાકૃતિક વિશેષણોએ રહિત અને દિવ્ય વિશેષણો સહિત એવું ભગવાનનું સ્વરૂપ છે. એવું બહુ પ્રકારે વેદાંત શાસ્ત્ર ભગવાનના અપાર દિવ્ય સ્વરૂપનો મહિમા વર્ણવાજ કરે છે. એ વેદાંત વિદ્યા પીધી હોય તો પછી એમાંથી સમજાય જાય કે કોઈ દિવસ અગ્નિને ઉદય લાગે નહીં, સુવર્ણને કોઈ દિવસ કાટ લાગે નહીં. ભગવાન તો કરતા અકર્તા અન્યથા કરતું છે, એ ગમે તે ચાહે તે કરવાને સમર્થ છે. એના જેવો કોઈ નથી, એનાથી કોઈ મોટો નથી, એનાથી કોઈ સમર્થ નથી, બધા એના પગ તળે છે. આવો જ્યારે એને મહિમા સમજાય જાય ત્યારે હવે ભગવાન ગમે તેવું મનુષ્ય ચરિત્ર કરે તો પણ એ ભક્તિ માર્ગીને પછી સંશય ન થાય, નહીતર થાય. જુઓ, લંકાના મેદાનમાં જ્યારે યુદ્ધ થયું રામ રાવણનું, એમાં ઇન્દ્રજીત સામે આવ્યો. એણે લડતા 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 એમણે નાગપાશ બાણ છોડ્યું, એટલે સેંકડો પાંખાડા સર્પો થઈ અને ઉડે અને સામે જેના ઉપર નિશાન હોય એને સર્પો વીંટળાઈ જાય, બેભાન થઈ જાય, પડી જાય બંધનમાં, આવે નાગપાશ બાણ કહેવામાં આવે છે. તો ઇન્દ્રજીતે રામ અને લક્ષ્મણને લંકાના યુદ્ધ વખતે લંકાના મેદાનમાં નાગપાશ બાણથી બાંધી દીધા, બેભાન થઈને ધરતી ઉપર ઢળી પડ્યા. આખું વાનર સૈન્ય બધા ઉદ્વિગ્ન થઈ ગયા, કરવું શું, એવી દયનીય દશામાં રામ અને લક્ષ્મણ પડ્યા છે કે બધા જ વાનર સેનાના આંખમાં આંસુ છે, આને બેઠા કેમ કરવા. એ વખતે નારદજીને ખબર મળ્યા, ક્યાંકથી મોબાઈલ આવ્યો કે ટેલિફોન આવ્યો, કે સંવાદદાતા છે ને, એટલે પત્રકાર છે, એટલે ઘૂમતા જ હોય. એમને ખબર પડી કે ઓહો, પ્રભુને આ નાગપાશથી બાંધ્યા છે. સીધા વૈકુંઠમાં જ્યાં અને એના ગરુડને કંઈક દોડો, માલિકને નાગપાશથી બાંધ્યા છે લંકાના મેદાનમાં, અને સર્પો છે, ગરુડનો ખોરાક છે, એ આવે તો ઓલા તરત જ ફટોફટ ઊભી પૂછડીએ ભાગે. એટલે જેવા ગરુડ આવ્યા, ગરુડ ગયા જ્યાં જે ભગવાનને આમ જોયા, ઓહો આવી કરુણ દશા, બેશુદ્ધ અવસ્થા, નાગથી વીંટળાયેલા થરબદ્ધ, પણ ગરુડની પાંખોનો જે અવાજ આવ્યો ને ત્યાં જ સર્પો ભાગ્યા બધા. રામ અને લક્ષ્મણ બેઠા થયા, આંખમાં આંસુ આવી ગયા, ગરુડના પગમાં પડી ગયા. કોણ? રામ અને લક્ષ્મણ. અરે ગરુડજી, તમે આજ જો કૃપા ન કરી હોત તો અમારું તો શું થાત. મારું શું થાત એવું નહીં, પણ અયોધ્યામાં શું થાત, આ બધાનું શું થાત, બહુ કૃપા કરી અમારા ઉપર રાજી રહેજો. ગરુડજી આમ આમ કર્યું પણ માંદા પડી ગયા. જે મારા પગમાં પડે, જેને હું આવું તે છોડાવું, નાગપાશથી બંધાઈ જાય, બેભાન અવસ્થામાં પીડ્યા હોય, હલી શકે ની ચલી શકે ને, હમણાં મરશે મરશે ને આખું વાનર સેના રડતું હોય, આને ભગવાન કહેવાય? હવે જેની પીઠ ઉપર વૈકુંઠાધિપતિ અખંડ ફરે છે એ ગરુડને આ જોઈને દશા થઈ, મ્લાન મુખે પાછા વૈકુંઠમાં જાય છે, પણ એમ થતું નથી કે આ એ છે, વૈકુંઠના જ બરાબર છે, પણ આ તો કોઈ રાજા દશરથનો પુત્ર જ છે, નહીતર એની આવી દશા થોડી હોય, એને હું છોડાવું ત્યારે છૂટે, એવો કેવો વળી ભગવાન હોય. થયું ને ગરબડ? એ જેવા પાછા જતા હતા અને મુખ બધું પડી ગયેલું અને લોહી બધું ટાઢું પડી ગયેલું, પાંખો માંડ માંડ આમ આમ થાય, એમાં નારદજી પાછા આવ્યા, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, પત્રકાર ક્યાં ન ભેટો થાય. નારાજી કે નમો નારાયણ, ગરુડજી કેમ આમ ઢીલા પડી ગયા છો, આંખમાં આંસુ આવી ગયા કે પ્રભુ મને તમે ક્યાં ધક્કો ખવડો, મારું કેટલું પેટ્રોલ બળ્યું, તમે કીધું એટલે હું ગયો, પણ મને ક્યાં કોઈ રાજાના કુંવરોની સેવામાં હું ભગવાનનો સેવક થઈને તમે મને નારાજી કે નારાયણ નારાયણ કોણ રાજાના પુત્ર છે ગરુડજી? અરે આ લંકાના મેદાનમાં જેને છોડાવીને આવે તમે મને કીધું કે તમે એ પ્રભુ છે તમે છોડાવો, એ તો પ્રભુ છે. ના ના ન હોય રે પ્રભુ, મેં દશા જોઈ છે, એને હું ભગવાન નથી માનતો. નારાજી કે નારાયણ નારાયણ નારાયણ. રોનકી બહુ રહ્યા. અરે ગરુડજી હા, પણ નારદજી વાત કરી છે મારા ને તમારા હૈયામાં કોતરી રાખવા જેવી. નારદજી હવે ગંભીર થઈ ગયા. ગરુડજી વૈકુંઠમાં રહો છો, ભગવાનની સેવા કરો છો, અખંડ સેવા કરો છો, સૂતા નથી અખંડ. પણ ગરુડજી જે સેવામાં બહુ રોકાય ને એ કથામાં ન બેસે. આ નારદજી કહે છે, હું નથી કહેતો. ગરુડજી તમે સેવામાં કરો છો, સેવામાં બહુ છો, પણ કોઈ દિવસ ત્યાં ભગવાન વૈકુંઠાધિપતિની સાથે હું કેટલી વાર આવું છું, અમે કેટલી ચર્ચાઓ કરી છે, કેટલી જ્ઞાન ચર્ચા કરી, ભગવાને મને શું શું નહીં કહ્યું, આખું પંચરાત્ર શાસ્ત્ર મને કહ્યું છે, અરે મેં કેટલા જટિલ પ્રશ્નો પૂછ્યા, પૃથ્વીલોકના કેટલા મેસેજ ઉકેલ્યા છે, અને કેટલી બધી જ્ઞાન વાર્તાઓ થાય, કેટલા ઋષિઓની સાથે અમે ત્યાં આવીએ છીએ, પણ કોઈ દિવસ તમે બેઠા પગવાળીને દોડા દોડી ટબુડી લઈ આવે, ચમચી લઈ આવે, તાવીથો લઈ આવે, ભીંજણો લઈ આવે, પંખો નાખે, ધોત્યું ધોવે, ચાખડી લાવે, એ બધું કરી રાખ્યું, પણ કથામાં બેઠા, આ કથામાં નથી બેઠા એનો આ પ્રતાપ છે. તમે કોઈ દિવસ વેદાંત શાસ્ત્ર સાંભળ્યું નથી એટલે ગરુડજી તમને આ ગરબડ થઈ ગઈ છે, એ ભગવાન પોતે સ્વયં છે, જાઓ શિવજી પાસે જઈને વેદાંત સાંભળો એટલે તમને સમજાશે કે કોણ છે ને શું કરે છે. ઓ કૈલાસમાં જવાનું, વૈકુંઠમાંથી કૈલાસમાં જવું, જવું પડે સાંભળવું હોય તો, તમારા હાથમાં બાંગલો હોય તો પછી તમારા હેઠે બેહીને સાંભળવું પડે, સાંભળવું હોય તો આવવું પડે. તો ગરુડજી જેવા આવ્યા ને શિવજી ઉભા થાય ને સામે આવ્યા દરવાજે, આ ગરબડ પાછી થઈ કે આ હવે આ ત્રિલોક નો નાથ કહેવાય અને હું વળી ધૂલ્યો તો વળી મને પાછા સામે લેવા આવે છે. તમે વિચાર કરો હવે આ કોઈ મોટો મહેમાન આવે દરવાજે લેવા જાય તો ઘણા ન થાય તો રાજકારણી આવ્યા એમાં વળી સામે જે લડુ પદુ શિવજી સામે લેવા આવ્યા કારણ શિવજી સમજે છે ગરુડજી માંદા છે, માંદા હોય એને હાથ જાળવા જવું પડે કે નહીં, નકે ગોથું કઈ ન્યા પડે, મરી જાય તો એનું છાપામાં આવે. શિવજી કહીને શિવ મારી નાખ્યો બોલો, અને અમેરિકામાં જેવા મર્યો હોય તેને બરફ લપસે આપણા આંગણા આગળ, અને આપણા આંગણા ઉપર બરફ હોય ને પડી જાય ને હાડકું ભાંગે તો ક્લેમ આપણા ઉપર થાય કે તમે એને બોર્ડ કેમ ન મૂકો, બરફ છે, આઈસ છે, સ્નો છે, હલવામ ધ્યાન રાખો. એટલે કૈલાસમાં તો બરફ હોય જ, આ એકદમ માંદું ગરુડ આવે છે ને પાછું લફ દઈને પડી જાય, ટાંટી પડી ભાંગી જાય, વળી પાછું મારે શું કરવું. એટલે માંદા હતા એટલે કૈલાસાધિપતિ સામે જઈને ગરુડજી નો હાથ પકડ્યો, પણ ગરુડજી નો ગરબડ થઈ કે આ મને શું કહે છે, મારા હાથ પકડે છે, પણ મર્મ ન સમજી છે ક્યાં, છતાં બેઠા ચા પાણી કર્યા. આવા મજા આવે બોલો, અને શુદ્ધ જ્ઞાન કઈ જોતું નથી. એટલે હું બોળ કરી કરી મરી જાઉં ત્યાં દોહન થાય છે, તમને ખબર છે, તમે કોઈ મને પૂછવા આવો તો ડેહા ડોહા તે દૂધ પીધું કે નહીં, કોઈ દી પૂછ્યું કોઈ, ઉલટાના ઘણા એમ કેતા એને હું આખો દી રૂમમાં બેસી રહેવાનું ને જલસા કલાક બોલી જવાનું, પછી કઈ નહીં તું આવી ને કલાક તારી હોહરવી નીકળી જાય. બેઠા ગરુડજી કઈ બોલી શકે નહીં, હું ચાંચ જ ખુલ્યો નહીં. પછી ભગવાને શિવજીએ કીધું, ગરુડજી આપનું આગમન ખાસ કારણ માટે હોય, નહીતર તમે અહીંથી વૈકુંઠમાંથી આટલો યુટર્ન મારીને કઈ આવો નહીં, અહીંયા ટાઈડ કેટલી પડે, અહીંયા ટાઈડ કેટલી પડે, અહીંયા અમારા સિવાય કોઈ રહે નહીં, અને અહીંયા તમે અહીંયા આવો એ વાતમાં માલ નહીં. પણ શું છે મારા બાપ કંઈક બોલો, તો કે પ્રભુ મને નારદજીએ મોકલ્યો છે. ઓ તો શું કામ મોકલા નારદજી, નારદજી શું કામ છે, એને ક્યાં કાંઈ ગરબાર સંસાર છે કઈ, તો કે એવું નથી, પણ તો શું કોઈ બદલી કરવાની છે, પ્રજાના કામ લઈને આવો, બદલીના કામ લઈને શું આવો છો, આમાં તો કેટલું આવે આરો આય તો શું કામ છે? એટલે પ્રભુ, એટલું તો એવું છે કે વાત એમ છે કે મને જરા સંશય થયો છે. સંશય બુરી વાત છે, સંશય ના કરાય. તર્કો પ્રતિષ્ઠા, તર્ક કરો એટલે મરી જાઓ. આપણો માર્ગ જ ભક્તોનો માર્ગ, શ્રદ્ધાનો માર્ગ છે, એમાં તમે તર્ક ચીથી લાયા? ના પ્રભુ, પણ થઈ ગયો છે. શું થયું? નાગપાસથી બંધાયા હતા, ગયો તો નારાજીના કહેવાથી ગયો હતો, એટલે મને તો નારાજી ઉપર ખીચ ચડે છે, અને પાછો અહીંયા મોકલ્યો એટલે આ તકલીફ છે. મને નારાજીએ કીધું કે તમે કથા સાંભળો તો આ બધું હરખું થઈ જશે. શિવજી આંખ્યું વીચી ગયા. શિવજી કહેવાય આને મારા કઈ શ્રદ્ધા જ છે એની, કારણ કે મને એમ જાણ્યો છે કે સામો દરવાજ આવે એ મને હું સમજાવે. ખરેખર એટલે કહ્યું, કથા કહેતા હોય ને સુખદેવજી સ્વરૂપ માનવા, ભલે હોય નહીં પણ તમે માનો તો બે શબ્દ તમને ગળે ઉતરે, પણ પહેલેથી તમે પૂર્વગ્રહ પકડીને બેઠા હો તો પછી તમને કોઈ વસ્તુ લાગે જ નહીં ને. તમે એમ માનીને બેસો કે અમે બુદ્ધિશાળી ને, અમે એન્જિનિયર ને, અમે MBA ને, અમે CA ને, આ શું જાણે, તો તું બેસી જા અહીંયા. એટલે આજે બૂટ ઉતારવાની પ્રથા છે ને, કે તમે મંદિરમાં જાઓ, કથામાં જાઓ તો બૂટ ઉતાર નાખો. એ બૂટ શું છે? બે બૂટ હોય ને કે ત્રણ હોય, બે, એક બુદ્ધિનું ને એક અહંકારનું, એ બે દરવાજે મૂકીને ઉતારીને પછી કથામાં આવવું. એટલે શિવજી કીધું, નારદજી એમાં એવું છે, જો બહુ મીઠો શિવજી જવાબ આપ્યો કે ભાઈ તમે જ્યાં પક્ષી, એટલે ખગહી જાનહી ખગ કી ભાષા, પક્ષીની ભાષા પક્ષી જ જાણે. હું તમને કહું તો તમને ગમે તેમ કરીને તમને કહું ને તો તમને સમજાવી ન શકું, ગળે ઉતરાવી ન શકું, કે તમારી સાયકોલોજીને હું સમજી ન શકું. એટલે તમે નીલગીરી પર્વત ઉપર કાગભૂષણની કથા કરે છે, અખંડ સત્સંગ ચાલે છે, એમની પાસે તમે જાઓ, અને એ ખગ છે, તમે ખગ એટલે પક્ષી, ખ એટલે આકાશ, ગ એટલે ગતિ કરવી, આકાશમાં ગતિ કરે એને ખગ કહેવાય, અને બીજા ક્ષેત્રે એને ઠગ કહેવાય. એટલે નીલગીરી પર્વત ઉપર કરો, કાગભૂષણજી પાસે તમે જાઓ અને ત્યાં કથા સાંભળો અને મને છોડો એમ. અને આને છૂટવું હતું, કારણ કે ત્યાં ફાવે નહીં ને, એ કથામાં બેઠા ત્યાં ઘડીક થાય હાપ આવે, ગરુડજીને તરત એમાં મન લલચાય, એ એનો ખોરાક, એટલે ઉપાધિ આ બધી. એટલે કીધું તમે જાઓ. ગરુડજી ત્યાંથી નીલગીરી પર્વત ઉપર ગયા, પણ વિશાળ વડલા નીચે સેંકડો પક્ષીઓ, અનેક ઋષિ મુનિઓ પક્ષીઓના રૂપ ધારણ કરીને બેઠા, અને કાગભૂષણજી હે ભગવાનની જ્ઞાન સભર વાતો કરે. ગરુડજી સામેથી દ્રશ્ય જોયું, શાંતિ થઈ ગઈ. ભાઈ, સત્સંગમાં બેસાય ન બેસાય પછીની વાત છે, ધૂનમાં બેસાય ન બેસાય પછીની વાત છે, પણ ક્યાંય ધૂન થતી હોય ને એનું દર્શન કરીને તમે માથું નમાવો ને તોય તમે તરી જાઓ. એટલે એમણે આ જોયું, છેલ્લે બેસી ગયા હંસનું રૂપ ધારણ કરીને. ગરુડના રૂપમાં જાય ભાગે ઓલા બધા, ત્યાં તો કાળ આવ્યો, એટલે હંસનું રૂપ ધારણ કરીને ગરુડજી છેલ્લે બેસી ગયા. મોડા આવીએ ને તો પછી આગ્રહ પહેલી લાઈનમાં બેસવાનો ન રખાય, એ ગરુડજી સમજાવે છે. પછી છેલ્લે બેસી જવાય, છેલ્લે બેસી ગયા. અને કાગભૂષણજી એવી અદભુત કથા કહેતા હતા, કથા ચાલતી જ રહી, ચાલતી જ રહી, ચાલતી જ રહી. અને ધીમે ધીમે પછી અવસર મળ્યો ત્યારે કાગભૂષણની પાસે ગરુડજી ગયા, પણ આંખમાં પાણી આવી ગયા. બાપ, જો તારી કથા સાંભળી ન હોત તો મારો જન્મ એણે વિયો જાત, ભગવાનને ન ઓળખી શકત. અરે પણ કહો તો ખરા, તમને શું હતું? તો કે મહારાજ, હવે પૂછવા જેવું જ કંઈ રહ્યું નથી. તમને કથા સાંભળી તે બધા સંશયો નિર્મૂળ થઈ ગયા, કે ભગવાન પર સ્વરૂપ કેવો છે અને માનવ દેહ ધારણ કરે ત્યારે કેવી લીલા કરે છે, એ મને આપની વિશુદ્ધ સત્સંગથી સમજાઈ ગયું છે, એ જ મારો રામ છે. ફરીથી ગરુડજી લંકાના મેદાનમાં આવ્યા, પગે લાગ્યા, દ્રોહ અપરાધની માફી માગી અને વૈકુંઠમાં ગયા. હવે વેદાંત ઉતરી ગયું, એટલે હવે ભગવાનના મનુષ્ય ચરિત્ર ગમે તે કરે પણ થાય નહીં, પતન ન થાય. હજી યોગ માર્ગી અને ભક્તિ માર્ગી આપણે છે ને, એની હજી તકલીફો છે. શું તકલીફો છે? કારણ કે યોગ શાસ્ત્ર અને પંચરાત્ર આદિ ભાગવત આદિ શાસ્ત્રો આપણને શું શીખવાડે છે? કે ભગવાનની મૂર્તિ છે, એની પૂજા કરવાની. ભગવાન છે સદા સર્વદા સાકાર છે, એટલે આપણે ભગવાનના અવતારોની, ભગવાનની મૂર્તિ પૂજા કરીએ છીએ, બધું કરીએ છીએ ને. એટલે થાય છે શું, કે ભગવાન મૂર્તિમાં જ દેખાય, એક દેશસ્થ સમજાય, પરિછિન્ન સમજાય. આ શાસ્ત્રી ભાષા છે, સર્વાંતર્યામી ન સમજા. એવું નથી થતું, આ બધા જો તમે મંદિરે દર્શને જાય તો અહીંયા વકીલે જાય છે, વેપારી જાય છે, ડૉક્ટર જાય છે, સાસુ જાય છે, વહુ જાય છે, દીકરો જાય છે, એ ભાઈ જાય છે, બેન જાય છે, મા બાપ જાય છે, બધા જાય છે ને. પણ જેવા પગથિયા તેવું ન્યા હોય ત્યારે નરસિંહ મહેતાનો અવતાર લાગે. ઘણા નથી મંદિરમાં, અમે જોયેલા એવા હરિભક્તો મંદિરમાં હાથ લાંબો લાંબો કરીને આમ લક્ષ્મીનારાયણ દેવની આગળ બોલતા, એ પાંદડે પાંદડે તમારો રૂપ, શ્રીજી મહારાજ જય શ્રીજી મહારાજ. આપણે સાંભળીએ તો તુલજીભાઈ એમ થઈ જાય કે આને તો ક્યાં ભગવાન નથી દેખાતો. પાંદડે પાંદડે, અને ઘરે જઈને એ જ માણસ એના બાપને લાકડીએ લાકડીએ મારે. આ આ હકીકત છે, બોલો સાહેબ, આ ખોટું નહીં. અને ન્યા દેવની આગળ ઉભો કે પાંદડે પાંદડે તમારો રૂપ, શ્રીજી મહારાજ જય શ્રીજી મહારાજ. એટલે જેવા બધા દર્શનાન કરતા જેવા નીચે ઉતરે, વેપારી જેવાને પગે લાગી, બધા ઠાકોરજીને મુજરો કરીને આ કીર્તન બેતન ભક્ત કરીને વેપારી પોતાની પેઢીએ જઈને બેસે, અને જેવો ગ્રાહક આવે વનોય જડ કાપી નાખે. 5 રૂપિયાની વસ્તુ 150 રૂપિયામાં પરણાવે, એને ગ્રાહકમાં ભવન દેખાય છે. ડોક્ટર જાત જાતની મોંઘી દવાઓ લખીને આપે, જાત જાતની મોંઘી, અને પાછું એને કાંઈ ન થવાનું હોય, તમે આ નાખજો. અરે ભાઈ સાહેબ, 300 રૂપિયાની આવે છે, નિયમિત નાખજો, બંધ કરી તો તમે નહીં હાજર થાવ લે, કારણ કે ઈ હાજો ન થતો હોય. જાત જાતના મોંઘા રિપોર્ટ કરાવે ને આ બધું કરાવે ને, અને 50-60 હજારમાં ઉતારી નાખે ને બધી રિપોર્ટ આમ આમ જોઈ ક્લિપમાં નાખીને, તમને કશું નથી લે. એને એને દર્દીમાં ભગવાન દેખાય છે, સાસુને વહુમાં દેખાય છે, ભાઈને ભાઈમાં દેખાય છે, તો દેખાય. ત્યાંથી ઉતર્યા એટલે પૂરું થઈ ગયું. આ તકલીફ થાય છે. ગુરુને ચેલો જતા હતા, આગળ ગુરુ પાછળ ચેલો, તે શું થયું, આંબાવાડ્યું આવ્યું, એવી સરસ મજાની કેસર કેરી આમ ઝૂમે, હાંખની પાકલ. તો ગુરુનું મન ડળ્યું, ચેલાને કહેલા, આ સીંડું છે ઘરને માલિક, આપણે જઈ થોડી કેરી ઉતારી લઈ, આગળ જઈને ખાશું. ચેલાએ તો હુકમ માનવાનો જ હોય ને, તો ચેલો કહેવાય નહીં. ગુરુ કે ચડી જાવ ઉપર, અને આમ હું રાખું હેઠે લુગડું, તો આમ નાખજે અહીંયા, હું ઝીલી લઈ બધી, પાકી પાકી જ નાખજો, નકર ઢીંડું ભાંગી જવું છે. ઓલો ઉપર ચડ્યો ત્યાં ગુરુને યાદ આવ્યું કે હાલો ગરી તો ગયા, પણ જોયું તો નહીં કોઈ વાડીવાળો છે કે નહીં, એ જો ભાળી ગયો તો મારી મને છોડિયા કાઢી નાખશે. એટલે ઓલે ચેલાન કેલા, તું ઉપર ચડી ગયો છે, ત્યાંથી જરાક જોઈ લે તો, કોઈ જોતું નથી ને આ બાજુ બાજુ. તો ઓલો આમ ચારે બાજુ નજર કરી, માર્યા ગુરુજી, એક જણો ઊભો છે અને આપણી સામે નજર છે, હેઠો જ વ્યુ એ ઉતરી જ જાશાનો મોરો, જોજે હળ થાય નહીં. અરે હરકીન એકદમ ટપી નીકળી ગયા, હાલતા થઈ ગયા, પણ ગુરુને પરસ્યો કે હાલો જો વાહે આવી ન જાય ને તો સારું. હાલતા હાલતા ઓલા ચેલાને પૂછ્યું કે વાડીવાળો હતો, તો કે ના વાડીવાળો નહોતો. તો કોઈ ભરવાડ ઘેટાવાળો કોઈ રોડ ઉપર, ના એ નહોતો. તો કોઈ દૂર દૂર મુસાફર હતો, તો કે ના હતો, કોઈ નહોતો. તો કોણ જોતું હતું, ઉપર ભગવાન તો જોતો હતો ને ગુરુ, એની નજર તો મારા ઉપર જ મંડાઈને બેઠી હતી ગુરુ. અને ગુરુએ ત્યાં ત્યાં ચેલાના પગ પકડી લીધા, બેટા મેં તને વેદાંત શાસ્ત્ર ભણાવ્યું, પણ તે વેદાંત વિદ્યાને પી લીધી છે. વાત એ સાચી ને, દૂધ ઘીના તમે કોગળા આખો દી કરી રાખો, ભૂખ જાય હુડુડ કરીને કાઢી નાખો. અરે કેસરિયું દૂધ તમને આપે 1 લિટર, જરાય ટાઢું થાય, જરાય પોષણ મળે, ટાંટિયામ જોર આવે, પણ 5-10 ઘૂંટડા ગટગડાવી જાવ તો એમાં કથા કરવી કે કથા સાંભળવી બીજાને કેવી, એ બધું ગુલગુલ ગુલગુલ કરીને કોગળા, પણ જે થોડું ઘણું પી જાય તો એને વેદાંત વિદ્યાનું પોષણ થાય. એ પેલા રામેશ્વર માટે છે કે ઋષિકેશ હરદ્વારથી ગંગાજીની કાવડીઓ લઈને નીકળ્યા હોય ને રસ્તામાં ગંધેડા તરફડતો જોવે તો એકનાથજીએ બેસીને રામેશ્વર માટેનું ગંગાજળ એમને પીવડાવી દીધું અને રામેશ્વરને ચડી ગયું, અને બીજાને એમ થયું કે ગંધેડાને કઈ ચડાવાય. આ વેદાંત વિદ્યા છે, એ બતાવશે. એટલે તમે ઠાકોરજીની સેવા કરતા હો, પણ તમારા માવતર લકવાગ્રસ્ત હોય, તરફડતા હોય તો ઠાકોરજીને મૂકી દો. એ પુંડરીક માવતરની સેવામાં છે ને, ભગવાન પરીક્ષા લેવા માટે આવ્યો ને એમણે કીધું, પુંડરીક હું આવ્યો છું. તો કે તમે આવ્યો હોય તો ભલે, મારા અતિથિ છો, ભગવાનને કહે છો, મહારાજ મારે આસન આપવું જોઈએ. એટલે બાજુમાં એક ઈંટ પડી હતી જેને મરાઠી ભાષામાં વીટ કહે છે, એ ઈંટ ફેંકી ગયો, પ્રભુ આસન આપું છું ત્યાં ઉભા રહ્યો, માવતરની સેવા કરીને પછી હું આપની સાથે આવું છું, આપને આગતા સ્વાગતા કરું છું, આસન આપ્યું એટલે અપરાધ ન કહેવાય. એ ઈંટ ઉપર ચડીને વિઠ્ઠલ રાહ જોતો જોતો આમ ઊભો અને પછી આવ્યા, એટલે પંઢરપુરમાં વિઠ્ઠલનાથ કહેવાય છે, એનું સ્વરૂપ આવું છે. અને માગવાનું કઈ માગ પુંડરીક તારે શું જોયે? બસ મહારાજ આવું ને આવું સ્વરૂપ અહીંયા બેસીને દર્શન આપો અને ભગવાન ત્યાં બિરાજ્યા, એ પંઢરીનાથ ઠાકોરજી. વેદાંત વિદ્યા પીધી હોય તો પછી એને બધામાં ભગવાન દેખાય, કોઈને દુખવે નહીં. ચાલો હાવ ન દેખાય કાંઈ નહીં, પણ કોઈને દુખવે નહીં, કોઈને હળી ન કરે, ભગવાન જ જોયો છે ને ભાઈ. એટલે જેટલું કમસે કમ આપણે બીજાને હેરાન ન કરીએ એ ભગવત ભક્તિનો અંશ છે. તો આ રીતે યોગશાસ્ત્ર માર્ગી કે ભક્તિ માર્ગી આપણે જે બધા છીએ એને વેદાંત શાસ્ત્રથી ખોટ ટળે છે. હજી બાકી જો થોડું, પણ વેદાંત શાસ્ત્ર એકલું કોઈ પકડી લે તો એને શું ખોટ છે? આપણે બધાની જરૂર નહીં, એને કોઈની જરૂર નહીં, એવું થોડું છે. એટલે જો કોઈ એક જ વેદાંત શાસ્ત્ર, વેદાંત એટલે ઉપનિષદ, એને એકને જ પકડી લે, એને જ પરિપૂર્ણ માને અને બીજા બધાને છોડી દે તો એને બહુ મોટી ખોટ જાય છે. પેલી મૂર્ખામી તો એ છે કે ઉપનિષદ એટલે શું, વેદાંત એટલે શું, વેદનો અંત ભાગ. એટલે આગળ વેદ છે, વેદના ચાર ભાગ છે, સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને પછી વેદાંત એટલે ઉપનિષદ આવે. હવે તમે છેલ્લો સાર ભાગ લઈ લીધો અને બીજો જે વેદ છે એને તમે છોડી દો તો તમે અપૂર્ણ પૂર્ણ વેદનો સ્વીકાર ન કર્યો. માખણ છે એ સાર છે, વાત ખોટી નહીં, પણ તમે માખણ જ ખાઓ, આખો દિવસ માખણ જ ખાતે રાખો, લોંદા ને લોંદા ઉલાડે રાખો તો શું થાય? હાર્ટ ચોકઅપ થઈ જાય ને. તમે છાશે પીવો, દૂધે પીવો, દહીં ખાઓ તો સંપૂર્ણપણે તમે એનો સ્વીકાર કર્યો છે તો તમે હેલ્ધી રહ્યો. એમ સાર છે, સાર છે, સાર છે કહીને એક ઉપનિષદ વેદાંત ને જ પકડી રાખો અને વેદમાં જે કહ્યું છે એ વેદના બીજા ભાગને ગૌણ ગણીને તમે છોડી દો તો વેદના જે બ્રાહ્મણ, સંહિતા, આરણ્યક છે એમાં જ ઉપાસના, ભક્તિ, સ્તુતિ, યજ્ઞ, ક્રિયાકાંડ બધું કહ્યું છે. એનો તમે સ્વીકાર કરો તો તમે પૂરા કહેવા. એમ ભાગવત આદિક શાસ્ત્ર છે ને ગૌણ ગણીને છોડી દો તો થશે શું? એક જ વેદાંત ને ઉપનિષદ ને પકડી રાખશો તો અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું, તત્વમસી, એ બધું ગોખે રાખશે. બસ હું જ ભગવાન છું, હવે કોનું ભજન કરવાનું, કોનું વંદન કરવાનું, કોનું ભજન કરવાનું, જે કહેવાય તે હું જ છું. અમે ઋષિકેશ શિબિર વખતે બધા હતા ને, પેલી શિબિર વખતે પછી અમે માધુપુરી સ્વામી બધા એક ત્યાં રાધાકૃષ્ણનું મંદિર હતું ત્યાં સત્સંગ હતો. અમે કીધું ચાલો દર્શન થાય ને સત્સંગ થાય તો અમે ગયા. તો પછી ત્યાં બેઠા હતા તો પછી સત્સંગ ચાલતો હતો, બધા સંન્યાસીઓ આવતા હોય એ બધા આવે, પણ રાધાકૃષ્ણને હરામ કોઈ આમ પ્રણામ કરે કોઈ નહીં. કારણ કે કોને પ્રણામ કરવું? અહમ બ્રહ્માસ્મિ, હું જ ભગવાન, આત્મા જેવું કોઈ શુદ્ધ તત્વ નહીં, બાકી બધા તો સગુણ છે. ભગવાનની ભક્તિ જીવમાંથી હાવ નીકળી જાય. બીજું શું થાય કે ઉપનિષદ એટલે વેદાંતમાં ભગવાનનું પર સ્વરૂપનું વર્ણન અદ્ભુત હોય. આપણે કહ્યું ને જે જેની માસ્ટરી. હવે તમે આર્ટ્સના વિદ્યાર્થી હોય ને તમે સાયન્સના ક્લાસમાં જઈને બેસો ને પછી ત્યાં તમે કકળાટ કરો કે અહીંયા કાંઈ પછી ભાષાશાસ્ત્ર ભણાવવામાં નથી આવતું, એ ક્યાં ક્યાંથી હોય? એટલે ઉપનિષદમાં પર સ્વરૂપનું વર્ણન છે ભગવાનના શુદ્ધ સ્વરૂપનું. તો ત્યાં શું આવે? અપાણી પાદો જવનો ગ્રહિતા પશ્યતિ અચક્ષુ સહ શૃણોતિ અકર્ણ. ભગવાન કેવો છે? પગ વગર ગતિ કરે છે, હાથ વગર બધું ગ્રહણ કરે છે, આંખ વગર બધું જોવે છે, કાન વગર બધું સાંભળે છે. વાત એ સાચી ને? અહીં કઈ કાન માંડીને થોડો બેઠો હોય છે. અજબ ગજબનો ભગવાન છે, પણ એનું સ્વરૂપનું વર્ણન કરે છે કે તમારા જેવો નથી, એને કે આપણી જેવા ઘાડના ઘૂંચળા જોઈએ નહીં, છતાં બધું સાંભળે છે, બધું જોવે છે. એવો ભગવાન અપાર મહિમા વર્ણવવામાં આવે છે વેદાંત ઉપનિષદમાં. એટલે એને એમ થઈ જાય છે કે ભગવાનને આકાર જ નથી. જોયો શાસ્ત્ર શબ્દના કેટલા છલમાં પડી જાય, ભગવાનને આકાર જ નથી. એ મૂર્તિ પૂજા એ નિરર્થક છે. પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડ, આ થાય. મૂર્તિ પૂજા ઉડી જાય અને સાકાર ભગવાન છે એવો ભાવ ઉડી જાય. ત્રીજું શું થાય? ઉપનિષદને જ પકડી રહે એટલે એને તરત એમ થાય કે ઉપનિષદમાં ક્યાંય અવતારવાદ નથી, ક્યાંય આવે આવતું નથી કે અવતાર પૃથ્વી ઉપર થાય છે. એટલે આ જે અવતારો પૃથ્વી ઉપર થાય છે એ અવતારવાદ ઠોકી બેસાડેલો છે પુરાણ કથાવાળાઓએ. એ સૌને કથા કહી કહીને પેટ ભરવા માટે પ્રપંચ ઉભો કરેલો છે, રોટલા કમાવાનું સાધન બનાવ્યું છે, એટલે એમાં બધું નાખ્યું છે કથાઓ માટે, રોટલા માટે. આવી રીતે ભગવાન અવતાર ધારણ કરે છે, જુદા જુદા રૂપ લે છે, એની આવી કથા છે, લો હું તમને સંભળાવું, તમારો મોક્ષ થાય. આ બધું બકવાસ છે. એટલે ભગવાને કરુણા કરીને જીવના કલ્યાણ અર્થે પૃથ્વી ઉપર ગ્રહેલા અવતારો, એમાં એને ભક્તિ ન આવે, ઉલટાનો નિંદા કરે, દ્રોહ કરે. એટલે શ્રીજી મહારાજે કહ્યું, એ પાપે કરીને દુર્ગતિને પામે ને નારકી થાય. આ ત્રણ ખોટ આવે. આપણે કઈક ભાઈ તમે ઉપનિષદ ની અંદર ભગવાનના અવતારવાદનું પ્રતિપાદન નથી, સાચું, તમે જે કીધું માન્યું, પણ એક મંત્ર, એક પાદ, એક શ્લોક એવો ગોતી કાઢો આપો કે એમાં એમ કહેવામાં આવ્યું હોય વેદાંત ઉપનિષદમાં કે ભગવાનના અવતાર પૃથ્વી ઉપર ક્યારે થતા જ નથી, આવું એક વાક્ય કાઢી દો. નિષેધ બળવાન છે, ના જ પાડી દીધી હોય તો વાત જ પૂરી નહીં, એક ખોલી દો, દરવાજા જ બંધ. ના પાડવા નથી આવી કે ભગવાનના અવતાર થતા જ નથી. અને તમે એમ કહો છો કે વેદમાં ક્યાંય ભગવાનના અવતારનું પ્રતિપાદન નથી. અરે ભાઈ છે, પણ તમારે જોવું નથી. અજાયમાનો બહુધા વિજાયતે, યજુર્વેદમાં લખ્યું છે કે ભગવાન છે એ અજર અમર હોવા છતાં એ અનેક રૂપે પ્રગટ થાય છે. ઋગ્વેદમાં કહ્યું છે કે ઇન્દ્રો માયાભિહી પુરરૂપ ઈયતે, એ પરમાત્મા છે પોતાની માયા શક્તિથી અનેક રૂપ ધારણ કરે છે. વિષ્ણુ સૂક્ત જે ઋગ્વેદનું છે એમાં કહ્યું છે, બહુ સરસ, એમાં તો મૃગેશુ ભીમઃ કુચરો ગરિષ્ઠઃ, ગરિષ્ઠ એટલે સર્વથી પર એવો પરમાત્મા, ભીમઃ એટલે સર્વસમર્થ, સર્વસમર્થન સર્વથી પર, આ ઋગ્વેદનું વિષ્ણુ સૂક્ત કહે છો, એવા જે પરમાત્મા એ મૃગેશુ એટલે મનુષ્યની વચ્ચે કુચરો પૃથ્વી ઉપર વિચરણ કરે છે, છે કે નહીં, સ્પષ્ટપણે કહે છે. ઉપરાંત ઋગ્વેદમાં કહ્યું છે, વામન અવતારની આખી કથા લખી છે, ત્રિણી પદા વિચક્રમે વિષ્ણુ, અહીંયા કથા આખી લખી છે, એમાં કહ્યું છે કે ત્રણ પગલામાં ભગવાન વિષ્ણુએ વામન રૂપે થઈને ત્રણેય લોકને માપી લીધા છે. અથર્વવેદમાં કહ્યું છે, વરાહેણ પૃથ્વી સંવિદાના સુકર્યા વિજિહિતે, ભગવાન વરાહ સ્વરૂપ ધારણ કરીને જે હિરણાક્ષ રાક્ષસ પૃથ્વીને જળમાં ખેંચી જતો હતો એનાથી બચાવીને પૃથ્વીનું સ્થાપન કર્યું છે, એવા વરાહ ભગવાનને પ્રણામ છે. શતપથ બ્રાહ્મણની અંદર કુર્મ અવતાર, મત્સ્યા અવતાર, બધી જ કથાઓ છે. હવે તમે એમ કેમ કહો છો કે વેદમાં કાંઈ નથી, ન લેવું હોય તો પછી શું વાત છે ભાઈ? સ્વયં વેદાંત જે ઉપનિષદ છે ને, એની અંદર ભક્તિશાસ્ત્ર પણ છે, યોગશાસ્ત્ર પણ છે, અને સાંખ્યશાસ્ત્ર પણ છે. સાચું કયો? આ વેદાંતાચાર્ય છે, પૂછો. મેં મારી રીતે ઉપનિષદો વાંચ્યા છે, મને તેમાં સાંખ્યશાસ્ત્ર મળ્યું છે, યોગશાસ્ત્ર છે, ભક્તિશાસ્ત્ર પણ છે. કહ્યું ને, બીજ રૂપે હોય, ટૂંકમાં હોય, એટલે જો તમે પંચરાત્ર આદિ ભાગવત આદિ શાસ્ત્ર ભક્તિશાસ્ત્ર છે એને સાથે રાખો તો એ બીજ રૂપે જે છે ને એ વટવૃક્ષ રૂપે સમજા, એ તમને છાંયો આપે. વડલાનું બી હથળીમાં લઈને ફરિયાદ રાખો, ફરિયાદ રાખો, તેમાં શું થાય? પણ એને વાવો ને બે વર્ષ રાહ જોવો તો એને છાંયડે સુવાય કે નહીં કાળે ઉનાળે? એ આ ભાગવત ગીતા આદિ જે શાસ્ત્રો છે એ તમને બીજ જે મૂક્યું છે ને એનો વડલો કરી આપશે, એના છાયામાં પછી તમને ત્રિવિધતા માયાના નડશે નહીં. એનો આશ્રય લ્યો તો પછી એક પછી એક બધી ખોટો નીકળી જશે. તમે એમ કહેતા હતા કે ભગવાન અવતાર લેતા નથી, અવતાર તમને ગમશે, સ્વીકૃત થશે, ભગવાન આકારનું ખંડન કરતા હતા એ તમને સમજાશે કે ભગવાન દિવ્ય આકારે સહિત છે પણ માયિક આપણા જેવા આકાર નથી એ સમજાશે, ભગવાન નિર્વિકલ્પ સમાધિ થાય તો પણ છોડવા જેવા નથી એ તમને આ શાસ્ત્રોથી સમજાશે, કારણ કે ભગવાન જ પર્યાપ્ત છે, એ જ સર્વજ્ઞ છે, એ જ મહાન આત્મા છે, એ જ પરમ પુરુષ છે, એનાથી કોઈ આગળ નથી એ તમને યથાર્થ સમજાશે, અને એ ભગવાનની જે મૂર્તિ છે એમાં તમને યથાર્થ ભાવ આવશે. આ બધી ખોટ કાઢીને તમને આ ભક્તિશાસ્ત્ર પર્યાપ્ત ભરી દેશે. એટલે આ ચારેય શાસ્ત્ર કરીને ચારેય જણા જો સમજે તો મહારાજ કહે એ પૂરો જ્ઞાની છે. જો એમાંથી એકને મૂકી દે તો પોણો જ્ઞાની છે, બે મૂકીને દો અર્ધો જ્ઞાની છે, ત્રણને મૂકી દે તો, ચારેને મૂકી દે તો, મહારાજ કે મનમુખી છે ને મન ફાવે તેમ શાસ્ત્રનો અર્થો કરે તો એવો ભક્તિવાળો ઉપાસનાવાળો એ પણ દંભી ભક્ત છે, અને એવો વેદાંત માર્ગી હોય તો પણ એ દંભી જ્ઞાની છે. એક ઘેર મહાત્માજી આવ્યા, ઉતારા કરાવ્યા. હા જી રિયા, હવાર પીળ્યું. પછી આ બાપજી તો ઉપલે માળે ઉતારો આપ્યો છે, એટલે નીચે ભગત હતા તો પછી સવારના પોરમાં બધું પાણીની બધી સામગ્રી સ્નાનાદિકનું બધું હોય ને એ બધું લઈને ઉપડ્યા, દાંતણ પાણી ના તે બધું એટલે લઈને લ્યો બાપજી સ્નાનાદિક કરી લ્યો અને પછી આપણે ભગવાનનો કાંઈક પ્રસાદ લઈશું. તો એટલે મહાત્માજી શું કહે, એસી કેસી બાત કરતે હો, સ્નાન કરને કી ક્યા આવશ્યકતા હૈ, આત્મા તો શુદ્ધ હોતા હૈ, હમ તો સદૈવ જ્ઞાન જલ સે હિ સ્નાન કરતે હૈ. જ્ઞાન ગીતા મેં કહા, નહીં જ્ઞાનેન સદ્રસમ પવિત્રમ મિહ અસ્તિ, ઇસસે હમ જલ કરતે, ઓર આત્મા જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, વો અશુદ્ધ હોતા હી નહીં, તો સ્નાન કરને કે ક્યા બાત કરતી. શિયાળો હોય છે મૂળ, હાલ માળા અહીંયા ના પાડી દીધી, કારણ કે નાવા જેવા નાવા કઈ છે જ નહીં, તો ક્યાં બાત કરતા હોય, વેદાંત શાસ્ત્રો પ્રમાણે બધું એમણે ગોઠવી દીધું, ગીતામાં આમ કીધું છે, આમ આમ કીધું છે, આમ કીધું છે, આ છે આમ છે, વેદ કે છે, ઉપનિષદ કે છે, પણ ઓલો ભગત હતો ને એ આ બધી રીતે બધા શાસ્ત્રોનો કોઈ સાધુ મેળ્યો છે ને એની એની સત્સંગ વાળો, એટલે સમજી ગયો કે આ ઓલો શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધો છે ને એ આ છે, એટલે એને ત્યારે કઈ બોલ્યો જ નહીં. એ બપોર થયા અને પછી એના ઘરના ને કીધું, જોજો બાપજીને આપણે એવું જમાડવું છે ને કોઈ દી મહાત્માજી અહીં આવ્યા નથી, એટલે દૂધપાક પૂરી ભજીયા ને બધું બનાવો, પણ ભજીયા છે ને એનો લોટ હું બાંધીશ. તો કે તમે કેમ, તો કા, અને એ ભાઈ ભજીયાનો લોટ બાંધવા બેઠો, પણ એની અંદર લસણ ને હિંગ ઓગાણી એવા મસાલા તીખાનો ભૂકો અને બધું નાખ્યો ને એવું ધમધમાવીને મરચા લીલિયા બધી નાખી અને બધો મસાલો બસાલો બધા બાદશાહ સાહેબ ને રામદેવ બધા મસાલા નાખ્યા થોડા, અને ચણાનો લોટ એવો ભજીયાનો સરસ મજાનો બકાલો બકાલો નાખીને એવો નાખ્યો કે તમે કાચો લોટ ચાખો ને તોય એમ થાય કે આ હા 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 વારે ભાઈ એવા ભજીયાનો લોટ બાંધો, હો મને અસલ બાંધતા આવડે છે, ક્યાંય તમારે જરૂરત મને કહેજો. એ પછી ભજીયાનો લોટ બાંધીને ઓલે કીધું કે એટલે પાડી દેજે આ ભજીયા, પછી મહારાજને ખૂબ જમાડ્યા ભજીયા, એ ભજીયામાં મસાલો ચડિયાતો જમાડ્યા, પછી મહારાજને ઉપર પાછા મૂકી આવ્યા અને આડું જરાક બાયણું કરી દીધું. અડધો કલાક થયો ત્યાં ઓલા ભજીયાએ શોષ પાડ્યો, અંદર સોડા હોય, લીંબુ હોય, મરી હોય, મસાલો હોય, મરચાં હોય, આદુ હોય, હે લસણ હોય, વઘાણી હોય, આપણે તો ન નખાય પણ એ નાખતો તો એટલે હું તમને કહું છું, અને પછી શોષ પીડ્યો. અરે ઓ ભગત, એ ભગત, ઓ ભગત, દહ વારે સાંભળ્યો, હા મહારાજ આવ્યો. અરે ઓ ભગત જરા પાણી લાકે દે ના, બહુત તૃષા લગી હૈ, કહાં ચલે જાતે હો, તુમ્હારે ઘર આયે હૈ સાધુ મહાત્મા કા, તું મહિમા નહીં સમજતે, કભી કભી કિસી કે પાસ જાતે હૈ, ઓર આપને ભોજન કરવાયે ઓર પાણી કી સરબરાહ નહીં કરતે હો, મહાત્મા તો ભગવાન કા રૂપ કહલાતા હૈ, ઉસકી ભગવાન કી તરફ સેવા કરો, બચ્ચા આજ કે દિન તુમ થોડા કામ કમ કરો, બીબી બચ્ચા કા તો કરતે કરતે જન્મારા નિકલ જાયેગા, હમ જૈસે મહાત્મા કી સેવા મેં રહો, થોડા પાણી લે આવો. અરે હમણાં જાઓ બાપજી, કે તમને અત્યારે પાણી ન આપ્યું, હું થોડો ન તમને જમાડીને પાણી ન દો. નીચે ગયો, ગયો નહીં, વળી 10-15 મિનિટ થાય ને મહારાજ રૂમાડે ચીડ્યો. અરે ઓ ભગત, એ ભગત, એ ભગત, આને આવું ભાવે હું કરું, હજી તો બહુ નખરા થાય એવા છે, પણ હવે કારણ કે આપણે તો બધા શાસ્ત્ર ભીણ્યા ને, એટલે ઓલો પાછો મહાત્માજી રાડ્યો ને કરે, ઓ ભગત પાણી લા, પાણી લા, પાણી લા. એટલે ભગત એકદમ, અરે મહારાજ કાન મેં અચ્છા સુનાઈ નહીં દેતા, ઇસલિયે દેરી હો જાતી હો, હમ સંસારી રહે, બીબી બચ્ચા વશ મેં રખતે હૈ, બોલ દેતે હૈ બહાર સે યે લાવો યે લાવો, આજ એક દિન આપ હો, સારી જિંદગી બૈરી કે સાથ રહેના હૈ, ઉસકા કહા કરના પડતા હૈ, ચલે જાના પડતા હૈ બાજાર મેં, ક્યા કરું મહાત્માજી ક્ષમા કરે, આપને મેં ખિલાયા તો ભાવસી ખિલાયા ને, તો પાણી કી સરબરા નહીં હો પાતી, ક્ષમા કરે, પાણી લાના પડા કે બહાર સે, ક્યોંકિ અભી બચ્ચે ને સબ પાણી લુઢક દિયા, ગીર ગયા, ઢલ ગયા, ક્યા કરે, અભી લાતા, અરે ભાઈ જલ્દી લાના, મર જાઉંગા, એક હત્યા લગેગી તુઝકો, મહાત્માજી મેં જાનતા હું સાધુ કો નહીં મારા જાતા, તોડી નાખવા જેવો છો તું. ગયો 15 મિનિટ સુધી, પણ પછી પુરાણી સામે આવ્યો જ નહીં પાછો, અને મહાત્માજીઓ પછી ત્રણ પગથિયા નીચે ઉતરો ને ના હતી બાયણા ઠગર ઉપર ઠેકીને ઉતરો, આ લંગોટી ઠીન આટલે ચડાવી દીધેલો, આ વરાળો નીકળે મોઢામાંથી અને ડગલાની જેમ થાય, અરે ઓ ભગત પાણી લા, પાણી હેડકી ઉપડી ગયેલી, ઓલો ભગત કે મહારાજ મેરે કો જો કહેના હૈ ને વો હી હૈ, આપ જ્ઞાન જલ ક્યું નહીં પી લેતે? ઓ સુબહ વાલે કી બાત કરતે હો ક્યા? और मैंने स्नान नहीं किया इसलिए ज्ञान जल से स्नान। हाँ बाबा, ज्ञान जल से तो आप स्नान कर सकते हो, तो पी क्यों नहीं सकते? पगमा पड़ी गया, मैं तेरी गौ हूं कुत्ता हूं जो कहे वो, अभी कहता तो अभी स्नान करूं संध्या करूं सब करूं लेकिन मुझे पानी पीना। बोलो कि हमें पीवड़ाओ। अरे बाहर कोई दिन नाया धोया वगर नो रियो मरी मरी तोड़ी नाखी गया, पीछे नीम लीधु नवा धोवा आवो दंभी वेदांति थाय। समझाई गयु ने? દંભી ભગત કેવા હોય ખબર છે? પછી વ્રત તપ જપ કાંઈ ભક્તિ ભક્તિ હોય નહીં, પણ કોક આવી જાય ને લાખ મને ડાળો પડવા મને આસોડા મળે પડવા, કિતને ભગવાન કરુણાળુ હમારે લઈ અવતાર ધારણ કરતે, વિવિધ મૂર્તિઓ કા રૂપ ધારણ કરકે મંદિર મેં ભાપ મેં ધૂપ મેં શરદી મેં બેઠતા હૈ, કિતના ભૂલા ભાલા હૈ, એસે મંદિર બના દેતા, કથા કહેતા, તે થયું શું? હનુમાનજીનું મંદિર અને આમ દૂર રામજીનું મંદિર, તે એક જણો દોડમ દોડ નાળી અને શીપણ ચૂરમા લાડુ રૂપિયા આ બધું લઈને ભાગતો જતો હાર ને બધું, ત્યાં હનુમાનજી નો પૂજારી જોઈ ગયો, અરે ભાઈ આ કહાં જાતો રૂહો ઇધર, કારણ કે આ બધું જાય સારું લાગે, એટલે કીધું ભાઈ મને જવા દો મહારાજ, મારા રામજી મંદિરે આ બધું ચડાવવાનું છે, કાં મારી ઘરવાળી ખોવાઈ ગઈ છે એટલે ભગવાનની માનતા માની છે એટલે હું આપવા જાઉં, અરે ભૂલો પીડ્યો એની ખોવાઈ ગઈ હતી ને તૈયાર અહીંયા મૂકી દે, પછી આવું થાય આવા દંભી ભક્ત ને દંભી જ્ઞાની થાય, આ બધા શાસ્ત્રના અર્થો અવળા કરીને પછી હનુમાનને સમર્થ બતાવે ને રામ અને રામ સે અધિક રામ કર દાસા ને બધું થાય, પછી એમાં ઘણું બધું છે પછી, એટલે ચારેય શાસ્ત્રે કરીને જે જાણે તે પૂરો જ્ઞાની, એ જ પૂરી બ્રહ્મવિદ્યા, હજી થોડુંક છે કહી દો, હવે તમને ક્યાં વાંધો, હવે તો ગાડીએ સ્પીડ પકડી લીધી, એ સાંખ્યમાં યોગમાં જ વાંધા હતા, અને આ તડાકામાં ભજીયામાં ક્યાં વાંધો છે? પણ હવે ટૂંકમાં કે ચારેય શાસ્ત્ર છે એના તો આપણે નામ પણ બધાને પરિચિત નથી, તો એમાંથી લઈ કેટલું લેવાનું? સાંખ્યમાંથી એટલું લેવાનું, ગુણાતીતાનંદ સ્વામી કે સાંખ્ય એટલે આંખ, આંખથી બધું દેખાય, આંખથી શું દેખાય, આ ખોટું છે ને આ સાચું છે, એવી રીતે જ્ઞાનની આંખે કરીને સાચું છે ને ખોટું દેખાય, આ જગત છે, આ પરિવાર છે, આ બધો સંસાર છે, એ બધું ખોટું છે, અને એક ભગવાન સાચા છે એવું જે સમજાઈ જાય, એક સાંખ્ય શાસ્ત્રનો સાર છે. રામકૃષ્ણ પરમહંસે કહ્યું છે બહુ સરસ દ્રષ્ટાંત આપીને કે નોકરાણી શેઠના દીકરાને ત્યાં રમાડતી હોય, એની નોકરાણી હોય એટલે એ શેઠના છોકરા હોય એક બે, તો એને મારો દીકરો મારો ચમન મારો મગન હિલુલુલુ હા બધું રમાડતી હોય, પણ એ સાંજ પડે એટલે શેઠના દુકરાને મૂકીને વહી જાય, એને ખબર છે કે મારા છોકરા ક્યાં છે. એમ આ સંસારમાં બધું કર્તવ્ય તો બજાવવું પડે, કોઈ દિવસ સતશાસ્ત્ર અને સતકથાઓ આ બધા ખોટા અર્થો કરે છે, કોઈ અમે કહેતા નથી સંસારને મૂકીને વી આવો, સંસ્કાર તમારા વ્યવહાર છે એનો અમે જાળવો નહીં, એવો કહેતા જ નથી, એ બધું જાળવવાનું છે, પરંતુ વચ્ચે આ સમજી રહ્યો, નોકરાણી જેમ બધું સાચવે છે ને, છોકરો બગડ્યું હોય તોય સાફ કરે, ભાવથી કરે, લુગડા નવા પહેરાવે, ટાપલી મારે, રમાડે, આખો દિવસની ફરે, પણ અંદરથી ખબર છે કે આ મારો નથી, એમ બધું જ ઘરે છે ને વ્યવહાર, એ બધું જ સાચવાનું બધું જ કરવાનું, પણ એને ખબર નહીં પડવા દેવાની કે આ એમ સમજે છે કે આ મારા નથી, નહીતર ડખો થાય. આ એ સાંખ્યનું સાંખ્ય છો, તમે નિર્લેપ થઈ ગયા હોય તો ખબર ન પડવા દેવાય કે એને મારામાં રસ નથી, નહીતર ડખો થાય. એને જોઈને તમે બધાને એમ જ થાય કે પપ્પાને અમારામાં બહુ રસ, પપ્પાને અમારામાં, પછી ભલે ટકો ન હોય, એ સાંખ્યનું સાંખ્ય છે. આ સાંખ્ય શાસ્ત્રનો સાર છે. યોગ શાસ્ત્રનો સાર શું છે? યોગ એટલે ભગવાનમાં મન જોડવું, ભગવાનનું ધ્યાન કરવું, પણ ધ્યાન કરવું છે, મન જોડવું છે, પણ મન રહેતું નથી, રહે છે ભાગી જાય છે ફટાક દઈને, એટલે આપણે શું કહે છે, મન ચંચળ બહુ છે. યોગ શાસ્ત્ર સ્પષ્ટ કહે છે મન ચંચળ છે જ નહીં, હ મન ચંચળ છે જ નહીં, તો પ્રાણ ચંચળ છે, પ્રાણને એક છેડે મન બાંધ્યું છે, વાંદરું બાંધ્યું હોય ને એમ, એટલે તમે એ વાંદરાને સમજાવવાનું રહેવા દો, મન તો વાંદરું છે, પણ આ જે દોરી છે ને પ્રાણની એને છેડે બાંધ્યું છે, આ તમારી દોરી ઢીલી થાય છે ને એટલે ઓલું કૂદે છે, એટલે પ્રાણને પકડી લો. તમે જેવો પ્રાણને સ્થિર કર્યો, મનના બાપની તાકાત નથી એક ટકો ચહકી શકે, અને અજોડ શાસ્ત્ર છે, પ્રાણ અસ્થિર છે એટલે ચંચળ છે, એટલા માટે મન ચંચળ છે. એટલે યોગશાસ્ત્ર જાત જાતના તમને પ્રાણાયામ બતાવે છે, કરો. એમાં સાદામાં સાદા જો પ્રાણાયામ તમે અનુલોમ વિલોમ ઓમકાર આ સહિતના જે પ્રાણાયામો છે એ તમે થોડી વાર કરી અને પછી તમે ધ્યાન માનસી પૂજા કરવા બેસો, મનના બાપની તાકાત નથી ત્યાંથી ખસે. શીખવું જોઈએ, કરવું કાંઈ નથી ત્યાંથી મેળાવે. ઓમકાર કરો ને એના નાદ સાંભળો, ખોવાઈ જાઓ. વાર લાગે, તમે કેટલા રડિયા પાટી ચડ્યા છો એના ઉપર આધાર છે. પણ ઓમકારને તમે સાંભળી અને અનુલોમ વિલોમ પ્રાણાયામ આદિ શીખી લેવા જોઈએ. એ તમે કરીને પછી બેસો, ટમ થઈ જાય. ધ્યાન કરવું, સાદા પ્રાણાયામો કરવા, એ બધું ન થાય તો હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનની મૂર્તિને નામ સ્મરણ કરવું એ પરમ યોગ છે. આ યોગશાસ્ત્રનો સાર. પંચરાત્રનો સાર શું? ભગવાનની મૂર્તિની સેવા ભક્તિ પૂજા કરો, પ્રત્યક્ષ ભાવથી કરો. આ પંચરાત્રનો સાર. મારો વાલો જ બેઠા છે, બસ એવા ખોવાઈ જાવ. લગભગ ફાચરિયાના જેઠુર બાપાના દીકરાની આ વાત છે. મંદિર, ગામડાના હરિમંદિર તમે જોવો છો, ચિત્રપટની મૂર્તિ હોય એ સામે બેઠા ને કાળો ઉનાળો, ચારે બાજુ બારી ગોખલા કાંઈ હોય નહીં, અને આહિર બચ્ચા એ ત્યાં બેઠા બેઠા આમ માળા કરે અને ઉનાળાની ગરમી કે મારું કામ, અને એમાં ભગતને એમ થયું મહારાજની સામે આમ જોઈને માળા કરતા કરતા, અરે રે રે આટલી બધી ગરમી, મારા ભગવાનને કેવી ગરમી થતી છે. આડો કાચ ઊભા થઈને આમ પંખો મેળ્યા નાખવા, અરે રે પંખો નાખું પણ આડો કાચ, આમાં કેમ મારા ઠાકોરને ધ્રુસકું મુકાઈ ગયો, આંખમાંથી પાણી હાલે. અરે મહારાજ આડા આટલા કાચ એમાં હું તમને પંખો નાખું, તમારી ગરમી કેમ છે? મારે રેવાતું નથી, મારા વાલા ધ્રુસકે ધ્રુસકે રડતીને આમ નીચો જોઈને પંખો નાખતા, ત્યાં મૂર્તિમાંથી મહારાજ નીકળ્યા અને હાથમાં પંખો ચાલી લીધો. એ ભગત, અમે તો નિરાવરણ છીએ, અમને કોઈ પૃથ્વી જળ તેજ વાયુના આવરણ નડે નહીં. હા લ્યો, જે સ્વામિનારાયણ પંખો નાખો, પાછા હમાઈ ગયા. હા, પ્રત્યક્ષ ભાવ છે એ પંચરાત્રનો સાર છે. વેદાંતનો સાર શું છે? કે મારા ભગવાન ઈષ્ટદેવ જેવો કોઈ નથી, એનું સર્વે કર્યું થાય છે, કરતા કરતા અન્યથા કરતા એ છે. બધા જ જે એ હલાવે એ જ હલી શકે છે, એના જેવો કોઈ નથી. હું એનો છું, મારે એ સિવાય બીજું કાંઈ જોતું નથી. એવી અચલ જે ભગવાનના ચરણમાં નિષ્ઠા અને પોતે બ્રહ્મરૂપ થાય તો એ પરાત્પર પુરુષોત્તમ નારાયણ એને છોડે નહીં, એ વેદાંત શાસ્ત્રનો સાર છે. આ ચારેય પ્રકારે આપણે સમજવું જ પડે, ભલે શાસ્ત્રના નામ ન આવડે, પણ એ સાંખ્ય શીખવું પડે, આ ખોટું કરવું પડે, મન ભગવાનમાં જોડવું પડે, ભગવાનમાં ભાવ પણ લાવવો પડે અને ભગવાનનો મહિમા પણ સમજવો પડે. જે તે પ્રકારે સમજો પણ છે ચારેય શાસ્ત્રનો સમન્વય. એવું શ્રી હરિ પરમાત્મા આજને દિવસે આપણી પ્રાર્થના સાંભળે અને ચારેય શાસ્ત્રના સારરૂપ જે કોઈ તત્વો છે એ આપણને ભગવાન આપણા હૃદયમાં વિકસિત કરે એવી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.